સાધનાનો ચોથો દિવસ પૂરો થયો. હવે કામ કરવા માટે 6 દિવસ રહ્યા છે. બહુ નિષ્ઠા સાથે અને સમજદારી સાથે કામ કરવાનું છે. આજનો આ ચોથો દિવસ બહુ અગત્યનો દિવસ. પાછલા 3-3.5 દિવસો સુધી જે પણ મહેનત કરતા રહ્યા, પરિશ્રમ કરતા રહ્યા, તે આજના અનુભવને માટે કરતા રહ્યા, આજની આ સાધનાને માટે કરતા રહ્યા. અનેક લોકોએ અંતર્મુખી થઈને સચ્ચાઈની ધર્મગંગામાં આજે પહેલીવાર ડૂબકી લગાવી. અન્યથા તો મનુષ્ય સ્વભાવ જ્યારથી જન્મ્યા અને આંખ ખુલી ત્યારથી બહિર્મુખી બહિર્મુખી જ રહ્યા. ક્યારેય અંતર્મુખી થયા નહીં, ક્યારેય આત્મમુખી થયા નહીં, સ્વમુખી થયા નહીં. આંખ બંધ કરીને કોઈએ ધ્યાન કરવાનો પ્રયત્ન ક્યારેક કર્યો તો શું કર્યું? મનમાં ને મનમાં કોઈ શબ્દનું રટણ કરતા રહ્યા, કોઈ કાલ્પનિક રૂપનું ધ્યાન કરતા રહ્યા, કોઈ દાર્શનિક માન્યતાના પિષ્ટભીંજળનું ચિંતન કરતા રહ્યા. જે ખરેખર અનુભવ થઈ રહ્યો છે, પોતાના વિશે જે સચ્ચાઈ પ્રગટ થઈ, એને જાણવાનું ક્યારેય કામ કર્યું જ નહીં. કારણ કે છેલ્લા 2000 વર્ષોથી આ કલ્યાણકારીની વિદ્યા ભારતમાંથી વિલુપ્ત થઈ ગઈ. તો બહુ જ પુરાતન વિદ્યા હોવા છતાં પણ આજે ભારતના લોકોને બહુ નવી વિદ્યા લાગે છે. અરે, આ શું કરવા લાગ્યા? આ તો અમારી માન્યતાને અનુકૂળ નથી. અમારી પરંપરાગત દાર્શનિક માન્યતાનું શું થયું? આ પ્રકારની મૂંઝવણો મનમાં આવે જ છે. બસ એક વાત સમજી લો કે આપણી જેટલી દાર્શનિક માન્યતાઓ છે તેની નિંદા ન કરીએ, ન તો તેના તરફ એટલું લગાવ કે અમે તો તેને જ આલંબન બનાવીને ધ્યાન કરીશું, અને ન તેના પ્રતિ ધૃણા. આપણી જે માન્યતાઓ છે, સાચી છે ખોટી છે, એક બાજુ રાખીએ. અત્યારે તો આપણા બારામાં અનુભૂતિથી જે સચ્ચાઈ પ્રગટ થઈ રહી છે તેને જાણવાની છે. 3.5 હાથની કાયાની ભીતર જાણવાની છે. અનુભવ દ્વારા જે કંઈ હોય બસ તેને જાણીશું, ચિંતન મનન દ્વારા નહીં. અનુભવ વગર જે ચિંતન મનન ચાલે છે તે કેવળ બૌદ્ધિક પ્રક્રિયા છે. આ ચિંતન મનનને જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો આપણને લાભ થાય છે, તેની કોઈ નિંદા નથી. પણ આ કામ સાથે તેને કશી લેવા દેવા નથી. અહીં તો હરેક કદમ હરેક ક્ષણ અનુભૂતિના સ્તર પર ચાલવાનું છે, અને અનુભૂતિ એ જે આપણા પોતાના શરીર પર પ્રગટ થઈ, નહીં તો વળી ચિંતન થશે. બધાના શરીરમાં ઉદય થાય છે, વ્યય થાય છે એમ સાંભળી લીધું, અને આપણે લાગ્યા ચિંતન કરવા. આપણા શરીરમાં પણ આ પ્રકારે ઉત્પાદ થાય છે, વ્યય થાય છે, ઉત્પાદ થાય છે, કંઈ જ નહીં મળે. મળે તો પણ ઉપરના ચિત્તને થોડુંક સુધારાવાળી વાત થઈ જશે. પોતાની જાતને અનુભવ થાય તેને જ ભારતની પુરાતન ભાષામાં વેદન કહેતા. શરીર પર જે અનુભવ થઈ રહ્યો છે તે સ્વવેદન છે. સુખ પણ અનુભવ થઈ શકે છે, દુઃખ પણ અનુભવ થઈ શકે છે, અદુઃખ અસુખ ન્યુટ્રલ એ અનુભવ પણ થઈ શકે છે. શરીર પર કંઈક એવું લાગે જે બહુ સારું લાગે તો સુખ અનુભવ થયો, તો તેને સુખદ વેદના કહેતા. શરીર પર કંઈક એવું લાગે જેનાથી દુઃખ અનુભવ થાય તો તેને દુઃખદ વેદના કહેતા. અને શરીર પર કંઈક એવું લાગે છે જે સુખદ પણ નથી દુઃખદ પણ નથી તો તેને અદુઃખ અસુખ વેદના કહેતા. 2500 વર્ષમાં જેમ કહ્યું તેમ ભાષા બદલાય છે, શબ્દોના અર્થ પણ બદલાઈ જાય છે. આજે તો વેદના શબ્દનો એક જ અર્થ રહી ગયો. ભારતની બધી ભાષાઓમાં વેદનાનો અર્થ માત્ર દુઃખ. તો કોઈને કહીએ પોતાની સુખ વેદના જુઓ તો તે બિચારો સ્તબ્ધ થઈને આપણા તરફ જુએ છે કે સુખ વેદના કેવી રીતે? વેદના તો દુઃખ હોય છે, આ સુખ વેદના શું છે? તો તેટલા માટે જ વેદના શબ્દનો ઉપયોગ કરતા નથી, સંવેદના, જેથી લોકો ગૂંચવાય નહીં. વાત સમજાવવી છે ને? તો સુખદ સંવેદના પણ હોઈ શકે છે, દુઃખદ સંવેદના પણ હોઈ શકે છે, અસુખ અદુઃખવાળી ન્યુટ્રલ સંવેદના પણ હોઈ શકે છે. જે હોય તેને જાણવું છે. જે પ્રગટ થયું તેને જાણી લીધું, જે પ્રગટ થયું તેને જાણી લીધું. આજે આ બિલકુલ નવું નવું કામ શરૂ કર્યું. ઘણા લોકોને તો એની બાબતે ઘણા બધા પ્રશ્ન મનમાં ઉઠે છે. આ પ્રક્રિયાની બાબતમાં, આ સાધનાના વિશે લોકો સ્પષ્ટીકરણ માગે છે, અને આપણે જોઈએ છીએ મોટાભાગના પ્રશ્નો એક સમાન હોય છે, સાધારણ છે. અનેક લોકોના એ જ પ્રશ્નો હોય છે. તો તેનો જવાબ હમણાં જ આપી દઉં જેથી વાત બધાને સમજાઈ જાય. એક પ્રશ્ન જે વારંવાર ઉઠે છે તે એ કે આપ માથાથી પગ સુધી યાત્રા કરાવો છો, તે ક્રમથી શા માટે કરીએ? અને ક્રમથી પણ કરીએ તો આ ક્રમથી જ કેમ કરીએ? આ ક્રમથી જ કરો એ આવશ્યક કે અનિવાર્ય વાત નથી, કોઈ પણ ક્રમથી કરો, પણ કરો ક્રમથી. કારણ કે જો ક્રમથી નહીં કરો તો અહીં કંઈક જોતા જોતા પાછા બીજે જોવા લાગશો, પાછા ત્યાં જોવા લાગશો, પાછા અહીં જોવા લાગશો, તો શરીરના કોણ જાણે કેટલા ભાગ છૂટી જશે, ત્યાંની કોઈ સંવેદના જ નહીં જાણીએ. અને ક્રમથી જશો તો શરીરનું કોઈ અંગ છૂટશે નહીં. અને આ સાધનામાં આગળ જઈને એક સ્ટેશન આવવાનું છે. કોઈને બહુ જલ્દી આવી જાય છે, કોઈને જરા મોડું આવે છે, પણ તે બહુ જરૂરી સ્ટેશન છે. તે એ કે આખા શરીરમાં ક્યાંય મૂર્છાનું નામ નિશાન નહીં રહે, એટલે કોઈ એવું સ્થાન નહીં રહે જ્યાં સંવેદના ન હોય. બધે જ સંવેદના સંવેદના, એક પ્રકારની સંવેદના હોય કે બીજા પ્રકારની, આખા શરીરમાં સંવેદનાઓની અનુભૂતિ થાય તો એક બહુ મહત્વપૂર્ણ સ્ટેશન સુધી પહોંચ્યા. અને જો ક્રમથી નહીં ચાલીએ તો આ સ્ટેશન પર પહોંચવામાં કોણ જાણે કેટલો સમય લાગી જશે. ક્યારેક કોઈ સાધક કહે છે કે બેઠા છીએ આરામથી, ક્યાંય કોઈ સંવેદના જાગી જાય તેને જોઈ લીધી, અહીં કંઈ જાગી ગઈ તેને જોઈ લીધી. કેટલાક લોકો એવું કરે પણ છે. આપણે એના પર રોક લગાવીએ છીએ. કેમ રોક લગાવીએ છીએ સમજવું જોઈએ. શું થશે જ્યારે ચૂપચાપ બેઠા હો, ક્યાંક કોઈ સંવેદના જાગી તો કેવી સંવેદના? સ્થૂળ સંવેદના જ જાગશે. પીડા અનુભવાશે, ભારેપણું જણાશે, ક્યાંક ગરમી લાગશે, ક્યાંક ખંજવાળ આવશે, અહીં પીડા માલુમ થાય અને પછી એકાએક ખંજવાળ આવે, અહીંથી છલાંગ લગાવી અને ત્યાં પહોંચી જઈએ, વળી અહીં ભારે છે, પછી અહીં ગરમી છે, તો શરીર પર જ્યાં જ્યાં સ્થૂળ સંવેદનાઓ પ્રગટ થશે તેને તો જોવાની ટેવ પડી જશે, ક્ષમતા બની જશે, યોગ્યતા આવી જશે. પણ ભાઈ, શરીરમાં આનાથી વધારે સૂક્ષ્મ સંવેદના પણ થઈ રહી છે. જે સ્થાનોને તું કહે છે કે મૂર્છિત છે તે મૂર્છિત નથી, એ કુદરતનો પ્રકૃતિનો નિયમ છે. જ્યાં જ્યાં જીવન છે ત્યાં ત્યાં સંવેદના છે જ. સંવેદના છે તો પ્રમાણ છે કે અહીં જીવન છે. તો આપણા બધા અંગો જીવિત છે, શરીરનો અણુ અણુ જીવિત છે, પ્રાણ સાથે છે તો ત્યાં સંવેદના છે. તે બહુ સૂક્ષ્મ છે અને મન આપણું બહુ સ્થૂળ, તો સ્થૂળ સ્થૂળ સંવેદનાઓ બહુ સહેલાઈથી ગ્રહણ કરી લેશે, તેનો અનુભવ કરી લેશે. પણ સૂક્ષ્મ તરફ જવા માટે કોઈ પ્રક્રિયા જ નથી શીખવી. તે બિચારો અહીં ગરમી છે, અહીં ભારે છે, અહીં ખંજવાળે છે, અહીં આ થાય છે, તે થાય છે, મહિનાઓ લગાવી દેશે. ક્યારેક તો જોઈએ છીએ કે વર્ષો લગાવી દે છે, તેને સૂક્ષ્મ સંવેદના એનો અનુભવ નહીં થાય, એ અવસ્થા સુધી પહોંચી શકશે નહીં. એટલા માટે એવું કામ ભૂલથી પણ કરવું નહીં. આપણે અંગ પ્રત્યંગમાંથી મન પસાર કરવાનું છે. સંવેદનાની ખબર પડી કે આગળ વધી ગયા, રોકાવું નહીં. ખબર પડી ગઈ ને કામ થઈ ગયું, આગળ વધી જાઓ. સંવેદનાની જાણ થઈ ગઈ, આગળ વધી જાઓ. જ્યાં સંવેદના અનુભવાતી નથી ત્યાં રોકાઈ જાઓ. આપણે કોઈ પણ અંગને છોડીશું નહીં. જ્યાં સંવેદના અનુભવાય નહીં ત્યાં આપણે રોકાઈ જવું, વધારે નહીં. વધારે રોકાઈશું તો મન ભાગવા લાગશે, ટકશે કોના પર, એને પકડવા માટે કંઈ નથી મળતું. વધારે વાર કેવી રીતે રોકાશે? બસ એક મિનિટ બહુ છે. પણ એક મિનિટ શાંત ચિત્તે રોકાવું, એકાગ્ર ચિત્તે રોકાવું, અને સૌથી મોટી વાત સમતા ભર્યા ચિત્તે રોકાવું. કંઈ માલુમ ન પડે તો આગળ વધી જાઓ, પરંતુ એટલું તો ઓછામાં ઓછું જાણો કે જો ઢંકાયેલું અંગ હોય તો કપડાંનો સ્પર્શ થયો ને તેની પણ એક અનુભૂતિ હોય છે. ભલે ઉપર છલ્લી છીછરી છીછરી અનુભૂતિ છે, પણ અનુભૂતિ છે ને. કપડાંનો સ્પર્શ થઈ રહ્યો છે, ખુલ્લું અંગ છે તો આ બહારના વાયુમંડળનો સ્પર્શ થઈ રહ્યો છે. બસ એટલું જ જાણીને આગળ વધી જાઓ. બીજી વાર પાછા મિનિટ સુધી રોકાવું, આગલી વાર પાછા મિનિટ સુધી રોકાવું, એમ શાંત ચિત્તથી, સમતા ભર્યા ચિત્તથી બહુ ધીરજથી કામ કરતા જઈશું તો જોઈશું કે જ્યાં જ્યાં મૂર્છા હતી તે બધી જગ્યાની મૂર્છા દૂર થઈ ગઈ. બધી જગ્યાએ ખબર પડવા લાગી, આ કપડાનું અડકવું, હવાનું અડકવું જ નહીં, શરીરની સ્વાભાવિક સંવેદના પ્રગટ થવા લાગી. સંવેદના તો હતી જ, કારણ કે આપણે બહુ ધીરજથી કામ કરતા રહ્યા, સમતાથી કામ કરતા રહ્યા તો આપણું મન વધારે સૂક્ષ્મ થઈ ગયું, વધારે સંવેદનશીલ થઈ ગયું, તો માલૂમ થવા લાગ્યું. ત્યાં જો આપણે એક મિનિટ સુધી રોકાઈએ અને રોકાઈને રાગ જગાવીએ, કામના જગાવીએ કે અહીં મને સંવેદના મળી જાય, અહીં મને સંવેદના મળી જાય, અડધી મિનિટ થઈ ગઈ ન મળી, પોણી મિનિટ થઈ ગઈ મળી જાય એમ કરતો રહે તો મનની સમતા ખોઈ બેસે છે, મનની સમતુલા ખોઈ બેસે છે. અને મનની સમતુલા ન હોય તો મન બહુ સ્થૂળ હોય છે. સ્થૂળ મન ત્યાં વિદ્યમાન સૂક્ષ્મ સંવેદનાનો અનુભવ કરી શકશે નહીં. આ રીતે દ્વેષ કરશે, રોકાયા તો મિનિટ સુધી, અરે આ મૂર્છા હજી સુધી ન ગઈ, જો બીજા ફેરામાં પણ ન ગઈ, જો ત્રીજા ફેરામાં પણ ન ગઈ, આમ મૂર્છા તરફ દ્વેષ કરે છે. વળી પોતાની સમતુલા ગુમાવે છે, વળી પોતાની સમતા ખોવે છે. બહુ સ્થૂળ થઈ જશે, સ્થૂળ થઈ જશે તો સૂક્ષ્મ સંવેદના કેવી રીતે અનુભવ કરશે? શાંત છીએ, બસ દ્રષ્ટાભાવ છે, જે છે તે છે. આ ક્ષણે સંવેદના નથી નથી, આપણે શું કરીએ? આપણે તો શાંત ચિત્તે અહીં રોકાયા છીએ, જે કંઈ પ્રગટ થશે તેનો સ્વીકાર કરી રહીશું. એમ જો સમતામાં રહીશું, મનની સમતુલા રાખીશું, તો મન આપોઆપ સૂક્ષ્મ થતું જશે અને અનુભવ કરવો શરૂ કરી દેશે, તો સંવેદના માલૂમ થવા લાગશે. આમ જ્યાં નથી ત્યાં ત્યાં બધી જગ્યાએ રોકાતા રોકાતા ચાલીશું તો બહુ જલ્દી ત્યાં પણ અનુભવ થવા લાગશે. તો આપણે એ સ્ટેશન પર જલ્દી પહોંચી જઈશું જ્યાં આખા શરીરમાં સંવેદનાનો અનુભવ થવા લાગે. એક બીજો પ્રશ્ન આવે છે કે આપણે યાત્રા તો ક્રમથી કરી રહ્યા છીએ, અમારો પોતાનો બનાવેલો ક્રમ તમે આપ્યો, તે ક્રમ જેથી કોઈ અંગ ભૂલાય નહીં. આ વાત તો સમજમાં આવી ગઈ. પરંતુ જ્યારે આપણે ક્રમથી ચાલીએ છીએ અને ચાલતા ચાલતા એક સ્થાન પર આવીએ, એટલામાં કોઈ બીજી જગ્યા પર બહુ તીવ્ર સંવેદના શરૂ થઈ જાય, તો છલાંગ લગાવીને પાછળ ચાલ્યા જઈએ? અથવા જેને છોડીને આવ્યા હતા ત્યાં કોઈ તીવ્ર સંવેદના થઈ જાય તો છલાંગ લગાવીને પાછળ ચાલ્યા જઈએ, પાછા તેને જોવા લાગીએ? ક્યારેય કરતા નહીં, વળી એ જ ટેવ પડી જશે. હંમેશા સ્થૂળ સંવેદનાઓને મહત્ત્વ આપવાની આદત પડી જશે. કોઈ તીવ્ર સંવેદના આગળ આવી છે કે પાછળની બાજુ આવી છે તેનો સ્વીકાર કરો, આવી છે પરંતુ અત્યારે નહીં, તારો વારો નથી, હું મારો ફેરો પૂરો કરીને ત્યાં પહોંચીશ ત્યારે તેને જોઈશું, પૂરું ધ્યાન ત્યારે લગાવીશું. થોડીક જાણકારી તો રહેશે જ, પરંતુ આપણે પોતાના તરફથી તેના પર ધ્યાન આપશું નહીં. આપણે તો આપણા ક્રમથી ચાલ્યા જઈશું, નહીં તો આમ તેમ બળી છલાંગ મારવાની ટેવ પડી જશે અને આખા શરીરની સંવેદનાઓને જોવાનું કામ ધીમું પડી જશે, નબળું પડી જશે. એક બીજો પ્રશ્ન વારંવાર આવે છે, આ માથાથી પગ સુધી ચક્કર લગાવીએ છીએ તો એક વખતમાં કેટલેક દૂર કેટલા મોટા સ્થાનની સંવેદના જોઈએ? ભાઈ, આ વારંવાર ચક્કર લગાવતા લગાવતા તો એવી અવસ્થાએ પહોંચી જશો કે જ્યાં સોયની અણી જેટલું સ્થાન પણ બાકી બચશે નહીં, સોયની અણીના જેટલા સ્થાન પર પણ સંવેદના અનુભવાતી જશે, એક એક અણુની સંવેદના અનુભવાતી જશે. પણ પ્રારંભમાં સોયની અણી જેટલી જગ્યામાં જોવાનું શરૂ કરીશું તો કલાકો લાગી જશે, માથાથી પગ સુધી જવામાં મન કંટાળવા લાગશે, કામ કરશે નહીં. તો અત્યારે તો કામ કરતાં કરતાં બે આંગળ ચાર આંગળ એટલી જ જગ્યા, બે આંગળ ચાર આંગળ એટલી જ જગ્યા જોતાં જોતાં આગળ વધી જઈશું અને ધીરે ધીરે વારંવારનો અભ્યાસ કરતાં કરતાં તે જગ્યા પોતાની મેળે નાની થતાં થતાં બધી જગ્યાએ સંવેદના માલૂમ થઈ જશે. કોઈ કોઈ સાધકનું મન બહુ સ્થૂળ હોય છે, બહુ ચંચળ હોય છે, અથવા બહુ આળસુ હોય છે, તંદ્રાવાળું હોય છે, તો તે બિચારાને કોઈ સંવેદના નથી મળતી, તો બે બે ચાર ચાર આંગળમાં પણ જીવ અકળાવા લાગે છે. તો એવી વ્યક્તિને કહીએ છીએ, જરા મોટી જગ્યાઓ જુઓ, જેમ કે આખા માથામાં, એકી સાથે આખા માથામાં ક્યાંય પણ કોઈ સ્થાન પર પણ જરાક જેટલી સંવેદના જણાઈ જાય કે આગળ વધી જાઓ. પછી આખા ચહેરા પર એકી સાથે ક્યાંય પણ જરાક જેટલી સંવેદના જાગે, આગળ વધી જાઓ. પછી આખી ભુજા પર, આખા હાથ પર, આખી છાતી પર, એમ મોટા મોટા અંગોમાં ચક્કર લગાવો અને એમ કરતાં કરતાં એ સ્થાનને વધારે નાનું કરો, વધારે નાનું કરો, એમ કરતાં કરતાં સર્વત્ર જાગી જશે. કામ બહુ ધીરજથી કરવું પડશે, બહુ ધીરજથી. આતુરતા થશે કે મને જલ્દી સંવેદના જાગી જાય, બધી જગ્યાએ કેમ નથી જાગતી, મને કેમ જાગતી નથી. તો વળી રાગ જાગશે, કામનાઓ જાગશે, તૃષ્ણા જાગશે, ભલે સંવેદનાને માટે જ જાગતી હોય. દ્વેષ જાગશે, દુર્ભાવના જાગશે, ભલે મૂર્છાને માટે જ જાગતી હોય. તો આપણે જે કામ કરવા આવ્યા તેનાથી ખોટે રસ્તે ચડી જઈશું. જે હોય તે, જેવું હોય તેવું, આપણે તો આપણું કામ કરી રહ્યા છીએ. પરિણામ ધર્મ પર છોડીએ, પરિણામ પ્રકૃતિ પર છોડીએ, હંમેશા પરિણામ સારું જ આવવાનું છે. બીજો એક પ્રશ્ન વારંવાર ઉઠે છે, એક ચક્કર લગાવવામાં કેટલો સમય લાગે, માથાથી પગ સુધી એક યાત્રા કરવામાં કેટલો સમય લાગે. કંઈ કહેવાય નહીં, વ્યક્તિ વ્યક્તિ પર અને એક જ વ્યક્તિની જે તે સમયની મનોસ્થિતિ પર નિર્ભર કરે છે. માની લો કે કોઈકનું મન બહુ વ્યાકુળ છે, જરા પણ ક્ષમતામાં નથી, મન સ્થિર નથી, તો જ્યાં જાય ત્યાં સંવેદના ન મળે, મિનિટ સુધી રોકાવું પડે, આગળ વધે, સંવેદના ન મળે, મિનિટ સુધી રોકાવું પડે, એમ કરતાં કરતાં અડધો કલાક પણ લાગી જાય, એક કલાક પણ લાગી જાય, આપણને શી ઉતાવળ છે. પરંતુ જો મન બહુ સજાગ અને એકાગ્ર હોય, બહુ સંવેદનશીલ સૂક્ષ્મ હોય, તો જ્યાં જ્યાં જાય ત્યાં સંવેદના, આગળ વધે સંવેદના, આગળ વધે સંવેદના, આખા શરીરમાં સંવેદના મળતી જાય, તો આ યાત્રા દસેક મિનિટમાં જ પૂરી થઈ જાય. 10 મિનિટથી ઓછા સમયમાં જો યાત્રા પૂરી કરતા હો તો અત્યારે ઉચિત વાત નથી, આગળ જઈને થવા લાગશે. 10 મિનિટ પણ નહીં લાગે. અત્યારે જો 10 મિનિટથી જલ્દી પૂરું કરી દેશો તો ખબર જ નહીં પડે કે કયું અંગ છૂટી ગયું. અને આપણે તો અંગ પ્રત્યંગમાંથી પસાર થવાનું છે ને, તો ઓછામાં ઓછી 10-1 મિનિટ તો લગાવીએ. એક પ્રશ્ન વારંવાર ઉઠે છે કે આ શરીરની સંવેદનાઓનો અનુભવ કરી રહ્યા છીએ તે શરીરના ઉપર ઉપરના ભાગમાં જ કરીએ કે ભીતર પણ કરીએ? અત્યારે તો શરીરના ઉપર ઉપરના ભાગથી જ કામ શરૂ કરો. છતાં પણ કોઈ કોઈ સાધક એવો હોય છે, પૂર્વજન્મોનો બહુ કામ કર્યું હશે તો કામ શરૂ કરતાં જ ભીતર સુધી સંવેદનાની જાણ થવા લાગે છે. ન થાય તો ચિંતા ન કરો, ઉપર ઉપરની જ કરતા જાઓ. અને શક્ય છે કે આ 10 દિવસમાં જ એવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય કે વિંધી વિંધીને ભીતર સુધીની સંવેદના જાણી લેશો. અત્યારે તો ઓછામાં ઓછા ઉપર ઉપરની ચામડીની જે સંવેદનાઓ છે તે પૂરીપૂરી જાણી લઈએ, એમાં ક્યાંય કોઈ મૂર્છિત સ્થાન ન રહી જાય, એના માટે પ્રયત્ન કરતા રહીએ. અને પ્રયત્ન એ જ છે કે વારંવાર વારંવાર તેને બેવડાવતા રહીએ. બીજો એક પ્રશ્ન હોય છે, આ સંવેદના શું છે, કેવી છે? આપણે ત્યાં ધ્યાનના નામે લોકો કોણ જાણે કેટલાય પ્રકારના લેપ લગાવીને આવે છે. બચપણથી સાંભળતા આવ્યા છીએ ધ્યાન કેવું હોય છે, ધ્યાન આમ થાય છે, સાધના એવી હોય છે. તો દરેક વ્યક્તિની પોતપોતાની પરંપરાની વાતોનો લેપ છે. અને અહીં કહીએ છીએ કે શરીરની સંવેદના જુઓ, તો સંવેદના વળી જોવી ગૂંચવાઈ જાય છે. સમજી લેવું જોઈએ કે શરીર પર જે કંઈ થાય છે તે શરીરનો પોતાનો સ્વભાવ છે, પ્રકૃતિ છે, ધર્મ છે. ગરમ થવું શરીરનો ધર્મ છે, પરસેવો થવો શરીરનો ધર્મ છે, ધડકવું, ભારે થવું, શીતલ થવું, ગરમ થવું શરીરનો ધર્મ છે. તો જે પ્રાકૃતિક અનુભૂતિઓ આપોઆપ પ્રગટ થઈ રહી છે, બસ તેને તટસ્થ ભાવથી જાણવાની છે. સંવેદના આ છે કે તે છે તેનું મહત્વ નથી. મહત્વ એ વાતનું છે કે સંવેદના થવાથી મેં તેને જૂના સ્વભાવ મુજબ ભોગતા ભાવથી ભોગવી કે દ્રષ્ટા ભાવથી, સાક્ષી ભાવથી, તટસ્થ ભાવથી ફક્ત જાણી. સુખદ આવી તો તેનું સુખ ભોગવ્યું, દુઃખદ આવી તો તેનું દુઃખ ભોગવ્યું. તો સાધનાનું ધ્યેય એ છે કે પોતાના અંતર્મનવાળા માણસનો તે સ્વભાવ જે હંમેશા ભોગતા ભાવનું જ જીવન જીવે છે તેને ભોગતા ભાવમાંથી કાઢીને દ્રષ્ટા ભાવમાં કેમ પુષ્ટ કરવું, સાક્ષી ભાવમાં કેમ પુષ્ટ કરવું, તટસ્થ ભાવમાં કેમ પુષ્ટ કરવું? જૂનો સ્વભાવ જ એવો હતો, રાગ જગાવવાનો, દ્વેષ જગાવવાનો, સુખ ભોગવે તો તેના તરફ આસક્તિ જગાવે, રાગ જગાવે છે. દુઃખ ભોગવે તો તેના પ્રતિ દ્વેષ, દૌર્મનુષ્ય જગાવે છે. આમ ભોગવે છે. હવે સ્વભાવને આપણે વધાર્યા કરીએ તો ગાંઠો બાંધતા જઈએ છીએ, ગાંઠો બાંધતા જઈએ છીએ, આપણો તણાવ વધારી રહ્યા છીએ, મેલ ચડાવી રહ્યા છીએ, તો મુક્ત કેવી રીતે થઈશું? એટલા માટે સંવેદનાઓનું દર્શન કરવા લાગ્યા કે ભલે જેવી પણ સંવેદના હોય આપણે તેને ભોગવશું નહીં. આ ગરમી છે તે તો મોસમની ગરમી છે ભાઈ, એને શું જોવી, એ તો હોય જ. આજ સુધી તો ભોગવતા હતા ને એને, હવે તેને ભોગતા ભાવથી નહીં, સાક્ષી ભાવથી જોઈશું. ભલે મોસમની ગરમી હોય કે મોસમનો પરસેવો હોય તો શું થયું, આપણે તેને દ્રષ્ટા ભાવથી, સાક્ષી ભાવથી જોઈએ. અરે ભાઈ, આ તો એક કલાક બેસાડી દીધા ને, પગ ન ખોલ્યા એટલે દર્દ થવા લાગ્યું, એને વળી શું જોવું, એ તો થાય જ ને, સ્વાભાવિક છે. અરે જે સ્વાભાવિક છે તેને જ જોવાનું શીખવીએ છીએ. કોઈ અસ્વાભાવિક, અસાધારણ, અલૌકિક અનુભૂતિને માટે અહીં આવ્યા નથી. બેઠા છીએ ને દર્દ થાય, આજ સુધી તો દર્દ ભોગવતા હતા, આય રે મરી ગયો રે, બહુ દર્દ થાય છે, હવે તેને કેવી રીતે સાક્ષીભાવથી જોવું, તેની સાથે કેવી રીતે હું મારુંનો ભાવ તોડવો અને સમજવું કે જો આ અનિત્ય છે, નશ્વર છે, ભંગુર છે. આમ જોતા જઈશું, જોતા જઈશું તો ખબર પડશે કે આ તો નશ્વર છે, ભંગુર છે, બદલાઈ જાય છે. જોયું, બદલાઈ ગયું ને, તો તેને સાક્ષીભાવથી કેવી રીતે જોઈએ. અરે આ તો મને સંધિવાનો રોગ બહુ જૂનો છે ને, અરે જૂના રોગને કારણે દર્દ આવ્યું, તેને વળી શું જોવું, અરે તેને તો જોવાનું છે ભાઈ. સંધિવાનું દર્દ તને પહેલાં પણ હતું, પરંતુ જ્યારે જ્યારે સંધિવાનું દર્દ આવતું હતું તો ભોગતા ભાવથી રડતો હતો, તેનું દુઃખ ભોગવતો હતો. હવે ભોગતા ભાવથી નીકળીને તેને દ્રષ્ટા ભાવથી જોતા શીખ. તો આ સંવેદનાઓનો તો કેવળ આલંબન છે, જેના આધાર પર આપણે પોતાના માનસનો સ્વભાવ બદલવાનો છે. તો જે જે સંવેદના થઈ રહી છે, જે કોઈ કારણથી થઈ રહી છે, તેને દ્રષ્ટા ભાવથી, સાક્ષી ભાવથી, તટસ્થ ભાવથી જાણવી છે. બસ આ જ સાધના છે, નહીંતર ગૂંચવાડામાં રહી જઈશું. કોઈ અલૌકિક અનુભૂતિ, કોઈ અસાધારણ અનુભૂતિ, અસામાન્ય અનુભૂતિના ચક્કરમાં પડી જઈશું, કંઈ મળશે નહીં. એક બનાવ, વર્ષો પહેલાં જ્યારે હું પહેલી વખત આવી 10 દિવસની શિબિરમાં ગયો, મનમાં એક પ્રશ્ન ઉઠ્યો અને ગુરુજીને પૂછી દીધો, આપને ત્યાં તો આ માન્યતા છે જ નહીં, આપ આત્માને માનતા જ નથી, અને આત્મા વગર કોની મુક્તિ થશે, આ આત્મા વગર સુખ દુઃખ કોણ ભોગવે છે. તેમણે કહ્યું, જો ભાઈ, તારી જે માન્યતા છે અમે તેનું ખંડન કરતા નથી, અને તું પણ એનું ખંડન ન કર, એને જરા એક બાજુ રાખને. આ દિવસ સુધી તો તને જે અનુભવ થતો તેને તું ભોગતા ભાવથી ભોગવતો હતો અને વ્યાકુળ થતો હતો, એ સ્વભાવને બદલવા માટે તેને સાક્ષી ભાવથી જોતો કરો. અરે ભાઈ, ભીતર કોઈ આત્મા હશે તો જોતા જોતા જ સ્વયં પ્રકાશમાં આવી જશે. તું તો સત્ય જ જોઈ રહ્યો છે ને, તો 10 જ દિવસને માટે તો અમે કહીએ છીએ કે તારી માન્યતાને એક બાજુ રાખ. તો કોઈ પુરાણું પુણ્ય પણ હશે કે બસ, તેમણે કહ્યું અને મારી સમજમાં આવ્યું, તો જાણે મુક્તિનો દરવાજો ખુલી ગયો. અમારી દાર્શનિક માન્યતા ક્યાં ગઈ, એ જંજાળમાં પડ્યા રહેત તો વર્ષો સુધી વાત પકડમાં આવત નહીં. મનમાં વિચાર્યું, સારી વાત છે, હશે, જો આત્મા હશે પોતાની જગ્યાએ રહે. આત્મા હોય તો પણ રાગ પેદા કરીએ છીએ ને, દ્વેષ પેદા કરીએ છીએ ને, એવી કોઈ વિદ્યા મળે છે જે આપણને રાગથી મુક્ત કરે છે, દ્વેષથી મુક્ત કરે છે, તો કલ્યાણની વાત થઈ ને, એમાં ખોટું શું, કરીને તો જોઉં. અને 10 જ દિવસ તો કરવાનું છે, બસ રસ્તો ખુલી ગયો. અને જૂનું પુણ્ય પણ હશે, જૂનો અભ્યાસ પણ હશે, આપણે જાણતા નથી, 10 જ દિવસોમાં ઘણું બધું પ્રાપ્ત થઈ ગયું. જેને કોઈને અણમોલ રત્ન મળી જાય તેનાથી રહેવાતું નથી, ઈચ્છે છે કે આવું બધાને પ્રાપ્ત થઈ જાય. તો પોતાના ઘરવાળાને કહે છે, પોતાના મિત્રો સંબંધીઓને કહે છે, પરિચિતોને અપરિચિતોને, અરે બહુ સારું છે, મેં કરીને જોયું, તું પણ જો. મેં પણ અનેક મિત્રોને કહ્યું, તે લોકો જવા લાગ્યા. એક મિત્ર, ત્યાંનો મોટો ધનવાન મારો મિત્ર, મારી જેમ વેપાર ઇન્ડસ્ટ્રી કરવાવાળો, તો બસ સમજી લેવો કે મોટો રોગી, બહુ વ્યાકુળ. વેપાર કરવો, ઉદ્યોગ કરવો એ ખરાબ વાત નથી, પરંતુ જ્યારે માણસ ભીતરથી ધર્મ સમજતો નથી તો રોગી જ રોગી, વ્યાકુળ જ વ્યાકુળ હોય છે. હું જાણતો હતો કે તે બહુ વ્યાકુળ છે, કારણ કે હું પણ એમાંથી પસાર થયો હતો ને. અરે આ બિચારો અહીં 10 દિવસ શીખી જાય, એનું કલ્યાણ થઈ જશે. બહુ સમજાવ્યો, માન્યો નહીં. 10 દિવસ મારી પાસે સમય ક્યાં છે? હું એટલો વ્યસ્ત માણસ અને મને કોઈ તકલીફ નથી, હું બહુ સુખી છું, શું દુઃખ છે મને? વાત સાંભળે જ નહીં. પછી અમારા મિત્રો જે જે શિબિરોમાં જઈને આવ્યા તેમણે કહેવાનું શરૂ કર્યું. એક વખત તેણે મનમાં વિચાર્યું કે ચાલો 10 દિવસ જઈ આવું. ગયો શિબિરમાં, તો જેવી રીતે બધાએ કર્યું, 3-3.5 દિવસ આનાપાન કરતો રહ્યો, પછી વિપશ્યના મળી. જેવી રીતે અહીં પાછળ શૂન્યાગાર છે તેવા ત્યાં પણ શૂન્યાગાર હતા. એક એક શૂન્યાગારમાં એક એક વ્યક્તિ ધ્યાન કરે. ગુરુજી દરેકને જઈને પૂછે, કેમ ભાઈ, શું થયું, કેમ થયું? જો ભારતીય હોય તો મને સાથે લઈ જાય અનુવાદ કરવા માટે. આ ભાઈની કુટીરમાં પણ ગયા, દરવાજો ખખડાયો. તેણે દરવાજો ખોલ્યો, પહેલો પ્રશ્ન એ કર્યો, કેમ ભાઈ, શી સંવેદના મળી? બોલ્યો, કશું નથી મળ્યું, કાંઈ જ નહીં. અને અમે જોયું કે તેણે પોતાનું ખમીસ ઉતારી નાખ્યું છે, બનિયાન ઉતારી નાખી છે, ધોતિયું ઉપર સુધી ચડાવી લીધું છે. અરે પરસેવાથી રેબજેબ છે, તને પરસેવો થયો ને? હા, પરસેવો તો થાય જ ને, આ નાની એવી ઓરડી એમાં આટલી ગરમી. તને ગરમી લાગી ને? તો ગરમી તો લાગે જ ને, ગરમીની મોસમ છે. અરે ભાઈ, એ તો જોવાનું છે ને, તને ગરમી લાગી, આજ સુધી તું તેને ભોગવતો હતો, હવે જો ને, સાક્ષીભાવથી જો, પરસેવો આવ્યો તો તેને સાક્ષીભાવથી જો ને, તે શું જુએ? ગરમી શું જુએ? પરસેવો તે તો અમારા મોઢા સામે જુએ, જાણે અમે લોકો તેની મજાક ઉડાવતા હોઈએ. આ તે કોઈ વાત થઈ? હું અહીં સાધના કરવા આવ્યો, ધ્યાન કરવા આવ્યો, ગરમીને જો, પરસેવાને જો. અરે કોઈ આત્માનું દર્શન કરાવો તો કલ્યાણ થઈ જાય, કોઈ પરમાત્માનું દર્શન કરાવો તો કલ્યાણ થઈ જાય. અરે ભગવાન બુદ્ધની સાધના છે તો ભગવાન બુદ્ધના દર્શન કરાવો, તે પણ અમારા 9મા અવતાર હતા, તેમનું દર્શન કરી લઈશ તો પણ કલ્યાણ થઈ જશે. આ શરીરનું દર્શન અને તે પણ ગરમીનું, પરસેવાનું. વારંવાર સમજાવીએ છીએ, ભાઈ તું સમજ તો કરો, આ સાધના જ આ રીતની છે, એનાથી તારા મનના વિકાર નીકળશે, રાગ નીકળશે, દ્વેષ નીકળશે, તું સમજ તો ખરો. શું સમજે? એક એક કરીને 10 દિવસ ખોઈ નાખ્યા. મનમાં દુઃખી થયા કે માં મહેનતે આ વ્યક્તિને લઈને આવ્યા અને તેને પલ્લે કંઈ જ ન પડ્યું. કારણ કે જેટલી વાર પૂછીએ તો કહે છે, ખાસ કોઈ અનુભવ તો થયો નહીં, હવે જે સામાન્ય અનુભવ થઈ રહ્યો છે તેનો સ્વીકાર કરતો નથી અને કોઈ ખાસ અનુભવ શોધે છે. કોઈ અલૌકિક અનુભવ થવો જોઈએ, તે તો થઈ રહ્યો નથી. આ ગરમી છે, આ ઠંડી છે, ભારેપણું છે, આ તો થાય જ છે, તેને શું જોઈએ? 1 વર્ષ વીત્યું, 1.5 વર્ષ વીત્યું. તેના પણ મિત્ર હતા અને મારા મિત્ર પણ હતા, એવા ઘણા લોકો ગયા. જે જઈને આવ્યા તે કહે છે, આ લાભ થયો, તે લાભ થયો, શારીરિક પણ, માનસિક પણ, આધ્યાત્મિક પણ, બહુ ખુશ. તો ફરી તેના મનમાં થયું કે બધા લોકોને લાભ થાય છે તો મેં ક્યાંક ભૂલ કરી હશે, આવ્યો મારી પાસે. ગુરુજી તો લેશે નહીં, આપ ભલામણ કરી દો, એકવાર ફરી 10 દિવસની શિબિર કરવા માગું છું. આ વખતે તમે કહેશો, ગરમીને જુઓ તો ગરમીને જ જોઈશ, પરસેવાને જુઓ તો પરસેવાને જ જોઈશ, એકવાર બીજી તક મળી જાય. આવ્યો અને જેવી રીતે બતાવ્યું બરાબર તેમ જ કર્યું, એકદમ પ્રગતિ કરતો આગળ વધી ગયો. વાત સમજમાં આવી ગઈ ને? આખી સાધના શું છે? યથાભૂત જ્ઞાન દર્શન, યથાભૂત આપો આપ, આપો આપ જે થયું, યથાકૃત નહીં, આપણે એમાં કશું કરીશું નહીં, યથા વાંછિત નહીં, આપણી કોઈ ઈચ્છા નહીં, યથા કલ્પિત નહીં, આપણે કોઈ કલ્પના કરીશું નહીં, યથા સંકલ્પિત નહીં, આપણે કોઈ ચિંતન મનન કરીશું નહીં, યથા ભૂત આપો આપ પોતાની મેળે જે થયું આપણે તટસ્થ ભાવથી જાણી લીધું. એને પુરાતન ભાષામાં કહેતા કે દર્શન થયું, જેવું છે તેવું દર્શન થયું, એટલે અનુભવ કરી લીધો અને જ્ઞાનથી જાણી લીધો. તો શાનું જ્ઞાન? બુદ્ધિનું જ્ઞાન નથી, હવે અનુભૂતિનું જ્ઞાન છે. જે અનુભવ થયો તેનો સ્વભાવ શું છે? ઉત્પન્ન થાય છે, ભલે કેટલીય પીડા કેમ ના આવી, ઉત્પન્ન થઈ વહેલી મોડી સમાપ્ત થઈ ગઈ ને, જીવનભર તો ન રહી ને, ઉત્પન્ન થઈ નષ્ટ થઈ ગઈ. ગરમી આવી, ઉત્પન્ન થઈ નષ્ટ થઈ ગઈ. ધબકારો થયો, ઉત્પન્ન થયો નષ્ટ થઈ ગયો. અરે ઉત્પન્ન થવું નષ્ટ થવું એ તેનો સ્વભાવ છે, અનિત્ય સ્વભાવ છે. આ વાત અનુભૂતિથી જાણતા જઈશું તો આ શરીર તરફ જે ઊંડી આસક્તિ પેદા કરી લીધી અને એને કારણે જ્યાં સુખદ અનુભૂતિ થઈ ત્યાં રાગ પેદા કર્યો, દુઃખદ અનુભૂતિ થઈ ત્યાં દ્વેષ પેદા કર્યો, એ સ્વભાવને પલટવા લાગ્યા ને, પલટવાનું કામ કરવાને આવ્યા છીએ ભાઈ. આપણને આ ગરમી અને ઠંડી કે પરસેવા સાથે શું લેવા દેવા? આપણને તો આપણા અંતર્મનના ઊંડાણમાં આપણો જે સ્વભાવ થઈ ગયો તેની સાથે લેવા દેવા છે. ઉપલું ચિત્ત એટલે કે આપણી બુદ્ધિ તો ખૂબ સમજે છે કે શરીર નશ્વર છે, ભંગુર છે, આ હું નથી, આ મારું નથી, આ મારો આત્મા નથી. એના પ્રતિ રાગ ન કરવો જોઈએ, દ્વેષ ન કરવો જોઈએ, અને એમ વારંવાર વારંવાર ચિંતન કરતા નશ્વર છે, ભંગુર છે, અનિત્ય છે, નશ્વર છે, આ હું નથી, મારું નથી, મારો આત્મા નથી, આ બધો સંસાર દુઃખ જ દુઃખ. ચિંતન ચાલે છે, ચિંતન ચાલે છે, સારું ચિંતન છે, પરંતુ એ ચિંતનનો લાભ કોને મળે છે? આ ઉપલા ચિત્તને, જેને પશ્ચિમની ભાષામાં કોન્શિયસ માઇન્ડ કહે છે. ઉપલું ચિત્ત જરાક જેટલું, બાકીનું ભીતરનું ચિત્ત ઉપલા ચિત્તની વાત સાંભળતું જ નથી, બુદ્ધિની વાત જરાક પણ સાંભળતું નથી. તે તો પોતાના સ્વભાવનું ગુલામ છે, હંમેશા શરીરની સાથે જોડાયેલું રહે છે. તો આ જ વાત કોઈ મહાપુરુષ જુએ છે કે આ અંતર્મન શરીરની સાથે જોડાયેલું છે, તો તેને સુધારવા માટે ત્યાં સુધી પહોંચ હોવી જોઈએ ને. શરીરમાં કોઈ સંવેદના હોય છે તેને અંતર્મન ઓળખી લે છે અને તેને સુખદ કહે છે, દુઃખદ કહે છે, રાગ જગાવે છે, દ્વેષ જગાવે છે. ત્યાં આપણે પહોંચ્યા જ નહીં તો રાગને બહાર કાઢીશું કેવી રીતે? રાગનો સ્વભાવ કેવી રીતે બદલીશું? દ્વેષ ક્યાં જાગે છે? ત્યાં પહોંચ્યા જ નહીં તો દ્વેષને કાઢીશું કેવી રીતે? આ કામ કરવા માટે સાધના કરી રહ્યા છીએ, એને ખૂબ સારી રીતે સમજી લેવું જોઈએ. તો સંવેદના ભલે જેવી આવે એને ખૂબ સમજતા રહીને ભોગતા ભાવથી બહાર નીકળીને સાક્ષી ભાવ, તટસ્થ ભાવ, દ્રષ્ટા ભાવે જોઈએ. તેના પ્રતિ હું મારુંનો ભાવ ન રાખતા જેવું છે તેવું છે, યથાભૂત યથાભૂત એમ તેને જોતા જ રહીશું તો આગળ વધતા જ જઈશું, વધતા જ જઈશું. જે વ્યક્તિ જેટલી જલ્દી આ વાતને સમજી જશે તે યોગ્ય રીતે કામ કરશે અને આગળ વધતો જ જશે. નહીં તો સંવેદના આવી નહીં, સંવેદના આવી નહીં એમ જ કરતો રહેશે. ઘણીવાર આવું એટલે થાય છે કે સંવેદનાને કોઈક કોઈક અનોખી અનુભૂતિ સમજે છે. કાલે સહાયક આચાર્ય બોલાવીને પ્રશ્ન પૂછશે, કેમ ભાઈ તમને સંવેદના મળી? એવું ઈચ્છીએ કે કોઈ એવો ઉત્તર ના આપે, તેમ છતાં એકાદ તો એવો ઉત્તર આપવાવાળો નીકળી જ આવે છે, કોઈ જ સંવેદના ન મળી. અને પછી તેને બીજો પ્રશ્ન પૂછવામાં આવશે, કોઈ સંવેદના મળી નહીં? તો તને એક કલાક સુધી બેસાડી રાખ્યો અને કહ્યું કે પગ ન બદલાવો, હાથ ન બદલાવો, આંખ ન ખોલવી, આરામથી બેસી રહ્યો કે? અરે ક્યાંથી બેસે, 10 વખત પગ બદલવો પડ્યો મારે. શું થયું? પગમાં એટલી પીડા થઈ, પગમાં એટલી પીડા થઈ કે કલાક સુધી બેસી શક્યો નહીં, અને કહે છે કોઈ સંવેદના તો થઈ જ નહીં. અરે એ પીડાથી મોટી કોઈ સંવેદના હશે? એટલી બધી પીડા થઈ અને પાછો કહે છે સંવેદના થઈ, સંવેદના ન થઈ. કારણ શું? તે કોઈ અલૌકિક અનુભૂતિને સંવેદના માને છે. આ તો શરીરનો સ્વભાવ છે ભાઈ, બેઠા છીએ તો પીડા થઈ, એને શું જોવી? આપણે સંવેદના જોવી છે ને. આ ત્રણ દિવસ આનાપાનનું કામ ચાલે છે ત્યારે પણ જ્યારે પૂછવામાં આવે છે કે તને અહીં કોઈ સંવેદના મળી, તો કોઈક પાગલ માણસ હાથથી નાક ખંજવાળે છે અને કહે છે, ના રે ના, કોઈ સંવેદના નથી. તો આ શું કર્યું તે? એ તો જરાક જેટલી ખંજવાળાવી, ખંજવાળ એના માટે સંવેદના જ નથી. તે કોઈ બહુ અલૌકિક વાત શોધી રહ્યો છે, ખંજવાળી રહ્યો છે ને, કહે છે કોઈ સંવેદના જ નથી. એવા એવા પણ કોઈ આવે છે બિચારા, શું કરે, અભો છે ને, દયા આવે છે તેના પર. એવો પણ કોઈ આવે છે, કહે છે, ગુરુજી આપે જેટલા નામ લીધા તે બધું થયું, પીડા પણ આવી, ભારેપણું પણ આવ્યું, ગરમી પણ આવી, પરસેવો પણ આવ્યો, બધું મળ્યું ગુરુજી, પણ સંવેદના તો ન મળી ને. હવે શું કહીએ આવી વ્યક્તિને? વારંવાર સમજાવીએ છીએ અને વારંવાર એવા પ્રશ્નો આવે છે. આટલા લોકો બેઠા છે અહીંયા, એવું નથી ઈચ્છતા કે કોઈ એવો પ્રશ્ન કરે, પણ કરશે જ. દરેક શિબિરમાં એકાદ તો આવા પ્રશ્ન કરનારા મળી જ જાય છે. સાંભળવા ઈચ્છતા જ નથી, સમજવા જ ઈચ્છતા નથી. ભલે ને હજાર પ્રવચન કરતા રહીએ, તે તો પોતાનું જ માનસ બનાવીને બેઠો છે કે કોઈ સંવેદના મળશે, અરે કોઈ સંવેદના મળશે કે અમૃત મળી જશે, ખબર નહીં શું થઈ જશે, સમજ્યા જ નહીં. અરે ભાઈ, શરીર પર જે સ્વાભાવિક અનુભૂતિ થાય છે તેને સંવેદના કહીએ છીએ, તેને સાંભળવા કે સમજવા જ ન માગે, શું કરીએ, કેવી રીતે આગળ વધશે? ખૂબ સારી રીતે સમજો, આ સંવેદનાઓને એટલા માટે જોઈ રહ્યા છીએ કે આપણે આપણા મનને સમજાવવાનું કામ કરી રહ્યા છીએ. આપણા માનસે પ્રતિક્રિયા કરવાનો એક સ્વભાવ બનાવી લીધો, રાગ જગાવવાનો, દ્વેષ જગાવવાનો, તેને અનુભૂતિથી સમજવાનું કામ કરી રહ્યા છીએ જેથી તેને બદલી શકીએ, અને સાથે સાથે કુદરતના કાનૂનને સમજવાનું કામ કરી રહ્યા છીએ. કુદરત કેવી રીતે કામ કરે છે? જ્યારે જ્યારે આપણું માનસ પ્રતિક્રિયા કરે છે ત્યારે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ, અને પ્રતિક્રિયા કરવી બંધ કરી દઈએ તો આપણે દુઃખની બહાર આવી જઈએ. આ કુદરતનો નિર્માણ કરેલો નિયમ છે જે બધાને લાગુ પડે છે. આ વ્યક્તિ સિદ્ધાર્થ ગૌતમ સમ્યક સંબુદ્ધ બન્યો, અને કોઈ પણ વ્યક્તિ સમ્યક સંબુદ્ધ બની શકે, અરહંત બની શકે, કુદરતના કાનૂનને, વિશ્વના વિધાનને, અનુભૂતિઓના સ્તર પર જાણે તો જ બને, નહીં તો ન બને. ફક્ત ચિંતન મનન કરીને કોઈ બુદ્ધ બની નહીં શકે, અરહંત બની નહીં શકે. ફક્ત વાંચન કરીને કોઈ અરહંત બની જતું નથી, બુદ્ધ બની જતું નથી. તર્ક વિતર્ક કરીને, વ્રત ઉપવાસ કરીને બની જતું નથી. પણ તે કુદરતના બધા કાનૂનને અનુભૂતિઓ પર ઉતારી લે છે. સિદ્ધાર્થ ગૌતમના જીવનમાં અજબ બનાવો બન્યા. રાજકુમાર છે પણ જન્મ રાજમહેલમાં થયો નથી, કોઈ ઝાડની નીચે, ખુલ્લા આકાશની નીચે, ખુલ્લી પ્રકૃતિમાં તેમનો જન્મ થયો. ઘરબાર છોડીને સત્યની શોધ કરવા ગયા તો 5-6 વર્ષ તો કંદરાઓમાં, ગુફાઓમાં, અંધારામાં ધ્યાન કરતા રહ્યા. પરંતુ જે રાત્રે તેને સમ્યક સંબોધિ પ્રાપ્ત થઈ તે રાત્રે ખુલ્લા આકાશની નીચે, ઝાડની નીચે, ખુલ્લી પ્રકૃતિમાં સમ્યક સંબોધિ પ્રાપ્ત થઈ, સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ, વિમુક્તિ પ્રાપ્ત થઈ, અને એનાથી જે કરુણા જાગી તો લોકોમાં ધર્મ વેચવાનું પહેલવહેલું કામ શરૂ કર્યું, તે પણ કોઈ ઝાડની નીચે, ખુલ્લા આકાશની નીચે, ખુલ્લી પ્રકૃતિમાં કર્યું. અને 80 વર્ષની પાકટ વયે જ્યારે પોતાનો છેલ્લો શ્વાસ છોડ્યો તો તે પણ કોઈ ઝાડની નીચે, ખુલ્લી પ્રકૃતિમાં, ખુલ્લા આકાશની નીચે. તો જીવનની આ ચારેય મહત્વપૂર્ણ ઘટનાઓ ખુલ્લી પ્રકૃતિમાં થઈ. એ વ્યક્તિએ બહારની પ્રકૃતિનું ખૂબ અધ્યયન કર્યું, ખૂબ અધ્યયન કર્યું. બહારની પ્રકૃતિનો કોઈ માણસ કેટલોય અભ્યાસ કરી લે તેથી બુદ્ધ બની જતો નથી. બહારની પ્રકૃતિની વાતો ચિંતન મનન દ્વારા સમજશે, ફક્ત બુદ્ધિના સ્તરે સમજશે, અને આ કાયાની ભીતર શી સચ્ચાઈ છે તેની અનુભૂતિથી સમજશે. બહુ મોટું અંતર છે બંનેમાં. પોતાની ભીતર અનુભૂતિથી જાણવા લાગ્યા અને તેને જાણતા જાણતા મુક્ત અવસ્થા સુધી પહોંચી ગયા. એટલા માટે લોકોને એ જ શીખ્યું કે 3.5 હાથની કાયાની ભીતર શી અનુભૂતિ થાય છે. અત્યાર સુધી સાધનાની જે પણ ક્રિયાઓ ચાલતી હતી તે શરીર પર સંવેદનાઓને મહત્વ આપતી ન હતી, ફક્ત ચિંતનને મહત્વ આપતી હતી. રાગ ન કરો તો ચિંતન દ્વારા જ રાગ ન કરો, દ્વેષ ન કરો તો ચિંતન દ્વારા જ દ્વેષ ન કરો. જો આ રૂપ સારું લાગે છે કે ખરાબ લાગે છે તેના તરફ કોઈ રાગ દ્વેષ નહીં. શબ્દ સારો લાગે છે, ખરાબ લાગે છે, કોઈ રાગ દ્વેષ નહીં. આ ચિંતનની જ વાતો, બુદ્ધિની જ વાતો સારી છે, બુદ્ધિને નિર્મળ બનાવશે, પણ બાકીનું આખું માનસ જેમનું તેમ રહી જશે, મૂળિયા સુધરશે નહીં. તો આ વ્યક્તિએ શોધી કાઢ્યું કે જ્યાં સુધી શરીર પર થનારી સંવેદનાઓની અનુભૂતિને આધાર બનાવીને રાગ દ્વેષ કાઢીએ નહીં ત્યાં સુધી અંતર્મનનો સ્વભાવ બદલાતો નથી. સિદ્ધાર્થ ગૌતમ જ્યારે સાધના કરવા લાગ્યો તો પ્રકૃતિનું બધું રહસ્ય ખુલી ગયું. ભીતરમાં જોતા જોતા દરેક સાધક માટે પ્રકૃતિનું રહસ્ય ખુલી જશે. આ આખું શરીર અને આ આખું ચિત્ત માત્ર તરંગો છે. ઉત્પાદ થવો, નષ્ટ થવું, ઉત્પાદ થવો, નષ્ટ થવું, અને વળી જોશે બહાર આખા બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં આ છે, ઉત્પન્ન થવું, નષ્ટ થવું. સબ્બો પજ્જલિતો લોકો સબ્બ લોકો પકંપિતો પકંપિતો. કંઈક થાય છે, નષ્ટ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે, વળી પાછું થાય છે, એમ જ ચાલી રહ્યું છે. ભીતર પણ એમ જ ચાલી રહ્યું છે, બહાર પણ એમ જ ચાલી રહ્યું છે. કંઈક બનતું જ જાય છે, બગડે છે, પાછું બની જાય છે, બગડે છે, બની જાય છે. એટલા માટે તેને ભવ કહ્યું. બને છે, બિકમિંગ, બિકમિંગ કહેવા ખાતર આ પ્રાણી છે, આ વ્યક્તિ છે, આ અમુક છે, એવું વ્યવહાર જગત માટે કહેવું પડે છે. ખરેખર કોઈ નથી, કેવળ ભવ, ભવ પ્રતિક્ષણ બદલાઈ જ રહ્યું છે. આખું વિશ્વ, ભૌતિક, ચૈતસિક, બધું પ્રતિક્ષણ બદલાઈ રહ્યું છે. બદલાઈ બદલાઈને આ અંતિમ સ્વરૂપ આવી ગયું. હવે હવે તેમાં કંઈ બદલાશે જ નહીં, એવું કશું છે જ નહીં. બદલાતું જ જાય છે, બદલાતું જ જાય છે. એટલા માટે ભવ સંસાર છે, બનતું જ જાય છે અને તેની ધારાનું સંસરણ થતું જાય છે. વહેણ જ ચાલી રહ્યું છે, ચાલી રહ્યું છે. એક આ વાત બુદ્ધિથી નહીં, અનુભૂતિથી સમજમાં આવવા લાગે છે. અને બીજી વાત બુદ્ધિથી સમજમાં આવવા લાગશે કે બહાર ભીતર જે કંઈ બને છે તેની પાછળ કોઈ ને કોઈ કારણ છે. કારણ વગર કંઈ બનતું નથી. કારણ છે તો તેનું પરિણામ છે. એક કારણ હશે, અનેક કારણ જોડાઈ જશે, પણ કારણ છે તો પરિણામ છે, અને જે પરિણામ છે તે જ આગળને માટે કારણ બની જાય છે. આ કારણથી ફરી કોઈ પરિણામ આવે. બીજમાંથી ફળ, ફળમાંથી બીજ, બીજમાંથી ફળ, ફળમાંથી બીજ, આ જ પ્રકારે સંસાર ચક્ર ચાલતું રહે છે. ખૂબ સમજમાં આવવા લાગશે, ખૂબ સમજમાં આવવા લાગશે. ત્રીજી વાત, એ વ્યક્તિને સમજમાં આવી અને દરેક સાધકને આવવા લાગશે કે જેવું બીજ છે તેવું જ ફળ આવશે, જેવું કારણ છે તેવું જ પરિણામ આવશે. બહારની દુનિયામાં તો રોજ જુએ છે, ભીતર પણ અનુભૂતિથી સમજમાં આવવા લાગશે. બહારની દુનિયામાં વનસ્પતિ જગતમાં જોઈએ છીએ, અહીં એક શેરડીનું બીજ વાવ્યું અને તેની પાસે જ એક લીમડાનું બીજ વાવ્યું. એ જ ધરતી છે, એ જ પાણી છે, એ જ પ્રકાશ છે, એ જ હવા છે. બંને બીજને એ જ ઉર્જા મળે છે, એ જ ખાતર મળે છે. પ્રકૃતિ એને સાથ આપે છે અને ફૂટીને એક છોડ તૈયાર થાય છે. આ શેરડીના છોડને શું થઈ ગયું? એનો રેસો રેસો મીઠો થઈ ગયો. અને આ લીમડાના છોડને શું થઈ ગયું? એનો રેસે રેસો કડવો થઈ ગયો. તો ભાઈ, આ પ્રકૃતિને, આ કુદરતને આ શું સૂઝ્યું? અથવા કહો કે આ પરમાત્માને, આ અલ્લામિયાને શું સૂઝ્યું કે એક પર તો બહુ કૃપા કરી દીધી, બીજા પર મોટો કોપ કરી દીધો? અરે, કોઈ કોઈના પર કૃપા કરતું નથી, કોઈ કોઈના પર કોપ કરતું નથી. પ્રકૃતિના નિર્માયેલા નિયમો છે. પ્રકૃતિ કરે છે શું? આ બીજ કેવું છે, બસ તેનો ગુણ ધર્મ સ્વભાવ પ્રગટ કરી દે છે. શેરડીનું બીજ મીઠાશથી ભરપૂર, તેનો ગુણ ધર્મ સ્વભાવ મીઠો જ છે, મીઠો. મીઠો જ મીઠો, તો જે કંઈ તેમાંથી પ્રગટ થશે તેના રેસે રેસા આપોઆપ મીઠા થઈ જશે. આ લીમડાના બીજનો ગુણધર્મ સ્વભાવ કડવાશ જ કડવાશ, એમાંથી જે કંઈ પ્રગટ થશે તેના રેસે રેસામાં કડવાશ જ આવી જશે. કુદરતનો નિયમ છે. એ લીમડાના ઝાડની સામે જાઉં, ત્રણ વખત માથું નમાવીને નમસ્કાર કરું, ફૂલ ચડાવું, દીપ જલાવું, નૈવેદ્ય જણાવું અને પછી 108 વખત તેની પ્રદક્ષિણા કરું અને પછી બે હાથ જોડી આર્તકંઠે બહુ કરુણ સ્વરથી પ્રાર્થના કરું, હે લીમડા દેવ, મને મીઠી મીઠી કેરી આપો, મને મીઠી મીઠી કેરી આપો. આખી જિંદગી રડતો રહી જઈશ. તે લીમડો મીઠી કેરી આપવાનો નથી, આપી જ ન શકે. મને મીઠી કેરીની બહુ જ ઈચ્છા હતી, તો બીજ વાવતી વખતે લીમડાનું કેમ વાવ્યું? સાવધ રહેવું જોઈતું હતું ને. કેરીનું જ વાવ્યું હોત તો મીઠી કેરીનું બીજ વાવે પછી કોઈની સામે આંસુ ભરેલી આંખે રડવાની જરૂરત નથી. બીજ આપણે કેરીનું વાવ્યું છે ને, આપોઆપ કેરી આવશે. આપણે ચિંતા કરવાની જરૂર નથી, પ્રાર્થના કરવાની જરૂર નથી, રડવાની જરૂર નથી. તો બીજ વાવતી વખતે આપણે સજાગ નથી અને ફળ આવવાનો સમય આવે છે તો અમારા પર કોઈની કૃપા થઈ જાય, અમુક દેવીની, દેવતાની, ઈશ્વરની, ગુરુ મહારાજની, કોઈની પણ કૃપા થઈ જાય. જ્યાં સુધી માણસ આ ગૂંચવણમાં પડ્યો રહે છે, ભટકે છે, વ્યાકુળ જ રહે છે, તેને કુદરતનો કાનૂન સમજાયો નહીં, કેવી રીતે સુધારશે સ્વયં પોતાને? બસ આ વાત સમજમાં આવી જાય કે જેવું મારું કર્મનું બીજ તેવું જ ફળ, એમાં કોઈ બીજી વ્યક્તિ ન તો સુધારી શકે ન બગાડી શકે. મેં કેરીનું બીજ વાવ્યું હોય તેમાં લીંબોળી આવી જાય એવું કોઈ કરી શકે નહીં, લીમડાનું બીજ વાવ્યું છે તેમાં કેરી આવી જાય એવું પણ કોઈ કરી શકે નહીં, કેટલાય શક્તિશાળી કેમ ન હોય. આ વાત જે વ્યક્તિને જેટલી જલ્દી સમજમાં આવી જશે તે બીજ વાવતી વખતે સજાગ રહેવાનું શરૂ કરી દેશે. કર્મના બીજ કેવા છે? અન્યથા અટવાયેલા જ રહેશે. ભગવાનના જીવનકાળની એક ઘટના. એક ભાઈ ભગવાનની પાસે આવ્યો, રડતો જ જાય, રડતો જ જાય. અરે શું થયું, કહેતો ખરો. મહારાજ, મારો ઘરડો બાપ મરી ગયો. મરી ગયો તો રડવાથી તો પાછો આવવાનો નથી, એ તો હું સમજું છું, આવવાના નથી. હું તો તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું મહારાજ, એક પ્રાર્થના લઈને આવ્યો છું. શ્રી પ્રાર્થના લઈને આવ્યો છે? મહારાજ, આપ મારા બાપ માટે કંઈક કરી દો ને. હું તારા બાપ માટે શું કરી દઉં? મહારાજ કરે છે ને આ નાના નાના પંડા પૂજારી કોઈ કર્મકાંડ કરે છે ને, ત્યાં દરવાજો ખુલી જાય છે મહારાજ, એન્ટ્રી વિઝા મળી જાય છે. આપના જેવા મહાપુરુષ કોઈ કર્મકાંડ કરાવી દે તો એન્ટ્રી વિઝા જ નહીં મહારાજ, ગ્રીન કાર્ડ પણ મળી જાય. મારા બાપને માટે કંઈક તો કરો મહારાજ. ભગવાને જોયું આ ભાવાવેશમાં છે, આને હજાર સમજાવો આની બુદ્ધિ કામ કરશે નહીં, આ કંઈ સમજશે નહીં. તેમની સમજાવવાની પદ્ધતિઓ અલગ અલગ રહેતી. તો કહ્યું, જા બજારમાંથી માટીના બે ઘડા લઈ આવો. બહુ ખુશ થયો, ભગવાન કોઈ કર્મકાંડ કરાવશે. માટીના બે ઘડા લઈ આવ્યો. કહ્યું, એકમાં ઘી ભરી લે, ભરી લીધું. બીજામાં કાંકરા પથ્થર ભરી લે, બંનેનું મોઢું સારી રીતે બંધ કરી દે. કરી દીધું મહારાજ. હવે આ જે તળાવ છે ને એમાં મૂકી દે. બંને પોતાના વજનથી નીચે ચાલ્યા ગયા, તળીએ બેસી ગયા. પછી કહ્યું, એક દંડો લગાવ, માર બંનેને, તોડી નાખ. બહુ ખુશ થયો, બહુ ખુશ થયો. ભગવાન કેવો કર્મકાંડ કરાવે છે. ભારત તો ભારત છે, અતિઓનો દેશ. એવી અતિઓ આ દેશમાં છે કે માણસ ઊંચો ઉડતા ઉડતા જગતનો ગુરુ બની જાય, વિશ્વગુરુ બની જાય, સમ્યક સંબુદ્ધ બની જાય, અરહંત બની જાય. બધા જ્ઞાનના દરવાજા તેના માટે ખુલી જાય. આ ભારતની જ વિશેષતા છે. અને એવો અંધકાર પણ છે કે જ્યાં માણસ પોતાની સામાન્ય બુદ્ધિનો પણ ઉપયોગ ન કરે, એવો અંધકાર પડ્યો હોય છે. બંને વાતો ભારતમાં એક સાથે ચાલે છે. એ વખતે ચાલતું તેમ આજે પણ ચાલે છે. કોઈના માં કે બાપ મરી જાય તો દીકરો તેના શરીરને સ્મશાન ભૂમિમાં લઈ જઈને ચિત્તા પર રાખે છે, આગ લગાવે છે, શરીર બળવા લાગે છે. અડધું એવું બળી જાય છે તો મોટો દંડો લઈને તેની કપાલ ક્રિયા કરે છે, તેનું માથું ફોડે છે. દરેક કર્મકાંડની પાછળ કોઈ કારણ હોય છે. વાત તો એટલા માટે ચાલી હશે કે આખું શરીર બળી જાય તો પણ આ ખોપરી એટલી ભારે હોય છે, એટલી કઠોર હોય છે કે જલ્દીથી બળતી નથી. એને તોડીએ તો બળે, તો શું કરવું? બીજા કોઈ તોડે તો ઘરનાને ખરાબ લાગે, તો દીકરો જ તોડે. અને દીકરાને એવું સમજાવ્યું કે અહીંયા આ ખોપરી તૂટે કે ત્યાં સ્વર્ગનો દરવાજો ખુલે, તો તોડ ભાઈ તોડ. તો બિચારો તોડે છે. અરે કેવી વાત હતી, અને શું ચાલવા લાગ્યું, કર્મકાંડ બની ગયું. બધા એવું માનતા નથી, પણ કેટલાક લોકો આજે પણ એવું માને છે. બહુ ખુશ થયો, મારા બાપનું દાહ કર્મ તો કાલે કરી દીધું હતું, ભગવાન તે કર્મકાંડ કેમ કરાવે, તો આ માટીના ઘડા તોડાવીને તે કર્મકાંડ પૂરો કરાવે છે. બહુ રાજી થયો. માટીના ઘડા તોડી નાખ્યા, જેમાં ઘી હતું તે ઘી ઉપર આવતા આવતા પાણી પર તરવા લાગ્યું, જેમાં કાંકરા પથ્થર હતા તે તળિયે રહી ગયા. તો ભગવાન કહે, જા જા ભાઈ, આટલું કામ તો મેં કરાવી દીધું, હવે બોલાવ તારા પંડા પૂજારીઓને અને તેમને કહે અહીં બેસીને પ્રાર્થના કરે. હે કાંકરા પથ્થર ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ. હે ઘી તું નીચે ચાલ્યું જા, નીચે ચાલ્યું જા, નીચે ચાલ્યું જા. આ શું કહેવા લાગ્યા મહારાજ, આપ તો મારી મજાક કરવા લાગ્યા, એવું કંઈ થતું હશે? કાંકરા પથ્થર પાણીથી ભારે હોય છે, તે હંમેશા નીચે જ રહેશે, ઉપર આવી ન શકે. આ કુદરતનો બાંધેલો નિયમ છે. અને ઘી પાણીથી હલકું હોય છે, હંમેશા ઉપર જ રહેશે, નીચે જઈ શકતું નથી. આ કુદરતનો નિયમ છે. અરે તું કુદરતના નિયમોને આટલું સમજનારો, તારી સમજમાં આટલી વાત ના આવી? તારા બાપે જિંદગી આખી કાંકરા પથ્થરવાળા કામ જ કર્યા હશે તો નીચે જશે ને, કોણ તેને ઉપર લાવશે? અને ઘી જેવા હળવા ફૂલ જ કામ કર્યા હશે તો ઉપર જ જશે, કોણ તેનો પગ ખેંચી શકે છે? સમજવા જ માંગતો નથી ને. કુદરતના કાનૂનને જૂના જમાનામાં લોકો ધર્મ કહેતા, ધર્મને ધર્મના નિયમોને સમજવા જ ઈચ્છતા નથી તો અટવાયેલા રહે છે. આ સાધના કરતાં કરતાં ધર્મની બધી વાત સમજમાં આવવા લાગશે. જેવું મારું કર્મ તેવું ફળ, તો હું મારા કર્મો તરફ સજાગ રહું. પાછલા જે કર્યા તે કર્યા, હવે તો ઓછામાં ઓછું પોતાના કર્મો પ્રત્યે સજાગ રહું. આ શીખશે, જ્યારે આ સ્વીકાર કરી લેશે કે મારે મારા કર્મો તરફ સજાગ રહેવાનું છે, તો મનમાં પ્રશ્ન થશે, કયું કર્મ? કર્મ તો ત્રણ પ્રકારના હોય છે. કાયાથી પણ કર્મ થાય, વાણીથી પણ કર્મ થાય, અને મનથી પણ કર્મ થાય છે. કયું કર્મ? સામાન્ય લોકોની સમજમાં શરીરનું કર્મ બહુ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે બહુ પ્રત્યક્ષ છે, બહુ પ્રભાવશાળી છે. વાણીનું કર્મ તેનાથી જરા હળવું, અને મનનું કર્મ શું કર્મ? મનમાં તો કોઈ વાત આવે ને ના આવે, પરંતુ જ્યારે ભીતર સચ્ચાઈને જોવાનું શરૂ કરશે ત્યારે વાત સમજમાં આવશે કે આ જે મનનું કર્મ છે તે જ પ્રમુખ છે, વાણીનું કર્મ એટલું મહત્વ રાખતું નથી. મહત્વ એ અર્થમાં કે જે ફળ આપણને મળે છે તે શરીરના કર્મનું નથી મળતું, વાણીના કર્મનું નથી મળતું, આપણા મનના કર્મનું મળે છે. વાણીનું કર્મ અને શરીરનું કર્મ શું છે? મનના કર્મનું જ બાહ્ય પ્રક્ષેપીકરણ છે, પ્રકટીકરણ છે. મનનું કર્મ જ બહાર પ્રગટ થાય છે તો વાણીના રૂપમાં સામે આવે છે, અથવા કાયાના કર્મના રૂપમાં સામે આવે છે. એક ઉદાહરણથી સમજીએ. કોઈ વ્યક્તિ સાથે આપણો સંબંધ બગડેલો છે, તેને જોતા જ મન પોતાનું કામ કરવું શરૂ કરી દે છે. બહુ ક્રોધ જાગે, બહુ દુર્ભાવના જાગે, મનનું દુષ્કર્મ શરૂ થઈ ગયું. બહુ તીવ્ર થાય, બહુ તીવ્ર થાય, ન રહેવાય, વાણી પર ઉતરી આવે. આપણે ગાળના અપમાનના બે ચાર શબ્દો કહી દઈએ, વાણીનું દુષ્કર્મ થઈ ગયું. અને આ મનનું કર્મ વધારે તીવ્ર થાય, શરીર પર ઉતરી આવે અને બે તમાચા લગાવી દઈએ, અથવા બંદૂક પડી હોય ધડામ મારી દઈએ, હત્યા કરી નાખીએ, શરીરનું દુષ્કર્મ થઈ ગયું. આ વાણીનું દુષ્કર્મ, આ શરીરનું દુષ્કર્મ છે શું? મનના દુષ્કર્મનું જ સંતાન છે, મનના દુષ્કર્મનું જ બહારનું પ્રકટીકરણ છે. કુદરત મનના કર્મને જુએ છે, વાણી અને શરીરના કર્મને બિલકુલ જોતી નથી. જે ફળ આવશે તે મનના કર્મનું, જેવી રીતે દુષ્કર્મનું તેવી જ રીતે સત્કર્મનું. કોઈ વ્યક્તિને જોઈને આપણા મનમાં કરુણા જાગે, બહુ દયા જાગે, આ મનનું કર્મ થયું. અને જેમ જેમ તે તીવ્ર થાય તીવ્ર થાય, વાણી પર ઉતરી આવે, આપણે બે ચાર શબ્દ બહુ પ્રેમના સાંત્વનના કહી દઈએ, વાણીનું સત્કર્મ થઈ ગયું. વધારે તીવ્ર થાય, શરીર પર ઉતરી આવે. આપણે શરીરથી તેની સેવા કરી દઈએ, તેને કંઈક દાન દઈએ, તો આ શરીરનું સત્કર્મ થઈ ગયું. આ વાણીનું સત્કર્મ, શરીરનું સત્કર્મ, મનના સત્કર્મનું જ સંતાન છે. તેનું બાહ્ય પ્રક્ષેપીકરણ છે, બીજું કશું નથી. તો કુદરત આપણને પોતાના મનના કર્મનું જ ફળ આપે છે. આ વાત પણ એક ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ છે ફક્ત વાત સમજવા માટે. એક માણસ પોતાની સાથે બહુ ધન દોલત લઈને કોઈક જંગલમાં એકલો યાત્રા કરી રહ્યો છે. બીજી બાજુથી કોઈ ડાકુ આવે છે અને તે સમજી જાય છે કે આ માણસ પાસે તો બહુ માયા છે, બહુ ધન છે. તે પોતાના લોભને લઈને કહે છે, મારે હવાલે કર. આ માણસને પોતાનો લોભ છે, કહે છે નહીં આપું. તો તેને ક્રોધ આવે છે, ક્રોધનો માર્યો પોતાનો ચાકુ કાઢે છે અને તેના પેટમાં ભોંકે છે અને એ માણસ મરી જાય છે. એક ઘટના. બીજી ઘટના, એક માણસના પેટમાં કોઈ રોગ થઈ જાય છે, અલ્સર થઈ જાય છે. ડૉક્ટર જુદા જુદા ઉપચારો કરે છે પણ ઠીક થતું નથી. તો કહે છે, ભાઈ હવે તો એક જ રસ્તો છે, તું કહે તો આનું ઓપરેશન કરીને અલ્સર કાઢી નાખીએ, કદાચ ઠીક થઈ જાય. તું ડૉક્ટર સાહેબ કરો, જરૂર કરો, મને કોઈ પણ રીતે બચાવો. તો પોતાના ઓપરેશન થિયેટરમાં લઈ જઈને સુવાડે છે, પોતાનું ચાકુ કાઢે છે, તેના પેટમાં ભૂંકે છે અને એવો સંયોગ થાય છે કે તે વખતે તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. તો કહો, આ કુદરત, આ પ્રકૃતિ અથવા આ પરમાત્મા, આ અલ્લામિયા શું આ ડાકુને અને ડૉક્ટરને એક સરખો જ દંડ દેશે? અરે કદાપી નહીં. ચિત્તની ચેતના કેવી! તે ડાકુના ચિત્તની ચેતના દુર્ભાવનાથી ભરેલી, આ ડૉક્ટરના ચિત્તની ચેતના સદભાવનાથી ભરેલી. પરિણામ જેવી ચિત્તની ચેતના છે એ પ્રકારે જ આવશે. શરીરના કર્મ અનુસાર નહીં, વાણીના કર્મ અનુસાર નહીં. બીજા ઉદાહરણથી સમજીએ. કોઈ વ્યક્તિની સાથે આપણે અણબનાવ છે, એકબીજાને પરસ્પર દ્રોહ છે, તેને જોતા જ મન કામ કરવાનું શરૂ કરી દે છે, બહુ દ્રોહ જાગે છે અને પછી ગુસ્સાના માર્યા વાણીથી દુષ્કર્મ થઈ જાય. ગાળ દઈએ, સુવર પાજી ગધેડો. એક ઘટના. બીજી ઘટના, મારો પોતાનો જ પુત્ર ક્યાંક કિચડમાં ધૂળમાં રમી આવે, બધા કપડાં મેલા કરીને આવે, એને જોઈને હું કહું છું સુવર પાજી ગધેડો. બંને અવસ્થામાં વાણીથી તો એ જ કર્મ થયું, સુવર પાજી ગધેડો કહ્યું. પહેલી અવસ્થામાં કેવો દ્વેષ, કેવી દુર્ભાવના, અને બીજી અવસ્થામાં કેવો સ્નેહ, કેટલું વાત્સલ્ય. અરે પ્રકૃતિ જુએ છે કે ચિત્તની ચેતના કેવી છે. ચિત્તની જેવી ચેતના હોય છે તે જ કર્મબીજ છે, એ જ પ્રમાણે ફળ આવશે. જે વ્યક્તિ સમ્યક સંબુદ્ધ બની જાય, અરહંત બની જાય, તે આ વાતને ખૂબ સમજી લે છે કે મન જ પ્રમુખ છે, મન જ પ્રધાન છે. અને આ અનુભવને જાણીને ઘોષણા કરે છે, મનોપુમંગમા ધમ્મા મનો શેઠા મનોમયા મનોમયા. જે કંઈ ઉત્પન્ન થાય છે તે પહેલાં મનમાં જ ઉત્પન્ન થાય છે, તે પહેલાં મનમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે મન જ પ્રમુખ છે, મન જ પ્રધાન છે, મનોમયા મનોમયા. જીવનભર આપણને જે અનુભવ થઈ રહ્યો છે બહાર ભીતર, તે આપણા મનના કર્મોનું જ પરિણામ છે, એટલા માટે મનોમય છે. આગળ સમજાવે છે, પોતાના અનુભવની વાત કહી રહ્યા છે. મનસા ચે પદુઠે ન ભાસતિવા કરો તિવા. કોઈ વ્યક્તિ પ્રદુષ્ટ મનથી, મેલા મનથી વાણીનું કે શરીરનું કામ કરે છે તો આધાર મેલો છે, મન મેલું છે. તેથી શું થાય છે? તતોનમ દુઃખ મન વેતી ચક્કમ વહતો પદમ. તેની પાછળ દુઃખ એવી રીતે લાગી જશે જેવી રીતે ગાળાને જોતરેલા બળદની પાછળ એ ગાળાનું પૈડું જોડાઈ જાય છે. જ્યાં દોડે ત્યાં પૈડું પાછળ જ હોય છે. અરે મેલા મનથી કોઈ દુષ્કર્મ કરી દે, પછી આ દેશમાં જાય કે તે દેશમાં, અહીં જન્મ લે કે ત્યાં જન્મ લે, જ્યાં જશે દુઃખ પાછળ 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 ચાલતું જ જશે, ચાલતું જ જશે. આ પ્રકૃતિનો બાંધેલો નિયમ છે. એ રીતે મન સાચે પ્રસન્ને ન ભાસતિવા કરોતિવા. કોઈ વ્યક્તિ નિર્મળ ચિત્તથી, ઉજળા ચિત્તથી વાણીનું કામ કરે, શરીરનું કામ કરી દે, તો શું થશે? તતો નમ સુખ મન વેતી છાયાવ અન પાઈની, તેની પાછળ એવા સુખ લાગી જશે જેમ આપણી પાછળ પડછાયો લાગી જાય છે. જ્યાં જાય પડછાયો સાથે જ હોય છે. નિયમ છે પ્રકૃતિનો કે આપણે આપણા મનની ચેતનાથી જેવા કર્મ કરીએ છીએ તેના બીજ સાથે લઈને ચાલીએ છીએ, તો એનું પરિણામ પણ સાથે જ ચાલતું આવે છે. આ વાતને વધુ ઊંડાણથી સમજાવવામાં આવી. ઈદ તપતિ પેચ તપતિ પાપકારી ઉભયથ તપતિ, ઈદ નંદતિ પેચ નંદતિ કતપુનરો ઉભયથ નંદતિ. આ પ્રકૃતિનો નિયમ આખો અનુભૂતિથી જાણી લો. દરેક વ્યક્તિ અનુભૂતિથી જાણવા લાગશે. પાપકારી કોણ? જે મનને મેલું કરીને શરીર અને વાણીનું કામ કરે છે તે જ પાપકારી. વિપશ્યના કરવા લાગશે તે જોશે. વિપશ્યના ન કરે, ફક્ત ચિંતન મનન કરે, તેની સમજમાં નહીં આવે. જે સંવેદનાઓના આધાર પર વિપશ્યના કરવા લાગે તેને ખૂબ સમજમાં આવશે કે મનને મેલું કરીને જેવું કોઈ કામ કર્યું, ક્રોધ જગાવીને કરું કે દ્વેષ જગાવીને કરું કે દુર્ભાવના જગાવીને કરું, એવું મનને મેલું કર્યું તપવા લાગ્યું, બહુ સંતાપિત થયું, બહુ બળતરા થઈ, ભીતર આ બળતરાનું બીજ વાવ્યું. બળતરાનું બીજ આગળ આપણા માટે બળતરા જ લાવશે, એનું ફળ આવશે તો એથી વધુ બળતરા. આ નરકની બળતરાનું બીજ વાવ્યું, આગળ નરકની જ્વાળા જ આવવાની છે. આગળના જન્મોની વાત સમજમાં આવે કે ન આવે, આ જીવનની વાત સમજમાં આવશે કે જ્યારે જ્યારે બહાર કોઈ અણગમતી ઘટના ઘટી ત્યારે મેં દ્વેષનું બીજ વાવ્યું, અંતર્મનના ઊંડાણમાં વાવ્યું જ્યાં આપણે કદી જોયું જ નથી કે શું થઈ રહ્યું છે. અંતર્મનનો તો સ્વભાવ છે કે અણગમતું થાય કે આ રીતનું તપાવનારું બીજ વાવે, તો એના સ્વભાવને મેં વધારે પુષ્ટ કર્યો. વળી અણગમતું કામ થયું, વળી એવું બીજ વાવ્યું અને સ્વભાવ પુષ્ટ થયો, વળી એવી અણગમતી વાત બની, વળી બીજ વાવ્યું તો પણ આપણે તપવા લાગ્યા, અને વારંવાર વારંવાર તેવું જ બીજ નાખતા રહીને બળતા જ જઈશું, બળતા જ જઈશું. આ જીવનમાં જ ખબર પડશે કે કેટલા સંતાપિત થઈએ છીએ, કેટલા વ્યાકુળ થઈએ છીએ. એ જ રીતે મનને નિર્મળ કરીને જ્યારે શરીરનું કે વાણીનું કોઈ કામ કરે છે તો જોશે ભીતર બહુ શાંતિ અનુભવાય છે. કારણ કે મૈત્રી જાગે છે, કરુણા જાગે છે, સદ્ભાવના જાગે છે, બહુ શાંતિ અનુભવાય છે. બીજ વાવતી વખતે આ શાંતિ અનુભવાય છે તો બીજનો સ્વભાવ શાંતિનો સ્વભાવ, એ પોતાનું ફળ શાંતિ જ લાવશે. અને એવા બીજ વાવવાનો આ સ્વભાવ વારંવાર પુષ્ટ થતો જાય છે, પુષ્ટ થતો જ જાય છે. તો આપણા માટે આગળ પણ સુખ જ સુખ. ઈદનંદતિ પેચનંદતિ, દરેક જગ્યાએ આનંદ જ આનંદ, આનંદ જ આનંદ. આ કુદરતનો નિયમ છે, એમાં કોઈ બાધા નાખી શકતું નથી. આ કુદરતના નિયમને જ માણસ જેટલો જલ્દી સમજી જાય અને એને અનુસાર પોતાનું જીવન ઢાળવા લાગે કલ્યાણ થઈ જાય. પોતાના મનના કર્મો પર જેણે પહેરો બેસાડી દીધો તેને શરીરના કર્મો પર પહેરો લગાવવાની જરૂર નથી, વાણીના કર્મો પર પહેરો લગાવવાની જરૂર નથી. એનો અર્થ એ નથી કે શરીરથી ફાવે તે કરો, વાણીથી ફાવે તે કરો. મન પર પહેરો લગાવી દીધો તો આપોઆપ શરીરથી કે વાણીથી કોઈ એવું કામ નહીં થાય જે પોતાને માટે પણ હાનિકારક હોય, બીજાને માટે પણ હાનિકારક હોય, થશે જ નહીં. આપણે મૂળ સુધારી લીધા ને, જે વ્યક્તિ પોતાના મૂળિયા સુધારી લે તેનું આખું ઝાડ તંદુરસ્ત થઈ જાય છે, સ્વસ્થ થઈ જાય. જેના મૂળિયા હજુ રોગી છે તેનું ઝાડ રોગી જ રહેશે. શી રીતે નિરોગી થાય? આપણા અંતર્મનના મૂળ રાત દિવસ સંવેદનાઓ સાથે જોડાયેલા છે, તે રાત દિવસ શરીરની સંવેદનાઓની સાથે જોડાયેલા રહે છે. સંવેદના પ્રિય લાગે છે તો રાગ પેદા કરે છે, અપ્રિય લાગે છે તો દ્વેષ પેદા કરે છે. આ રાગ રંજિત રહેવું, દ્વેષ દૂષિત રહેવું તેનો સ્વભાવ થઈ ગયો. આપણે તે સ્વભાવ તોડવો છે, એટલા માટે બધું કામ કરી રહ્યા છીએ. મન પર કેવી રીતે પહેરો લગાવવો, મનના કર્મો પર કેવી રીતે પહેરો લગાવવો, એ જ નથી જાણતા કે મન શું છે, મન કઈ બલા છે. પુસ્તકો વાંચ્યા હશે, પ્રવચન સાંભળ્યા હશે, અનુભવથી ક્યાં જાણ્યું? આ સાધના એ કામ કરાવશે. જ્યારે શ્વાસને જોવાનું શરૂ કર્યું તો ઉપર ઉપરથી તો એમ લાગ્યું શ્વાસનું આવવું જવું શરીરની પ્રક્રિયા છે, પરંતુ શ્વાસના સહારે સહારે મનનો બધો પ્રપંચ સમજમાં આવવા લાગ્યો, આગળ જઈને વધારે સમજાવા લાગશે. એ જ રીતે શરીર પર ગરમી છે, ઠંડી છે, ધબકાર છે વગેરે વગેરે, ઉપર ઉપરથી એમ લાગશે આ તો શરીરનો પ્રપંચ છે, એને મન સાથે શું સંબંધ. આગળ વધીશું તો ખૂબ માલુમ પડશે કે એનો મન સાથે અને મનના વિકારો સાથે બહુ ઊંડો સંબંધ છે. અરે બહારના આલંબોને છોડો ભાઈ, બહારના આલંબોથી ભીતર શું થવા લાગ્યું એ કામની વાત. સમ્યક સંબુદ્ધ જાણી લે છે કે શરીર અને ચિત્તનો પ્રપંચ કેવી રીતે કામ કરે છે. આ ભૌતિક શરીરનું વિભાજન, વિઘટન, વિશ્લેષણ કરતાં કરતાં એ અવસ્થા પર પહોંચી જાય છે જ્યાં નાનામાં નાનો પરમાણુ કણ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. એ જ રીતે ચિત્તનું, ચિત્તવૃત્તિઓનું વિઘટન, વિશ્લેષણ, વિઘટન, વિશ્લેષણ કરતાં 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 એ અવસ્થા પર પહોંચી જાય છે જ્યાં જુએ છે કે 121 પ્રકારના ચિત્ત છે અને 52 પ્રકારની ચિત્તવૃત્તિઓ હોય છે. આ ક્ષણે આ ચિત્ત જાગ્યું. કઈ ચિત્તવૃત્તિ સાથે જાગ્યું? બધા પરમાણુઓના ટુકડા કરી કરીને જોઈ લેશે. બહુ ઊંચી અવસ્થા છે, બહુ સમય લાગશે તેમાં. હજી અત્યારે તો તે જાણવું ન જોઈએ, તેના નામ પણ ન ગણવા જોઈએ. 121 કે આ 52 કઈ, તેથી શું મળશે? કોઈ સ્કૂલની કે કોલેજની પરીક્ષા થોડી આપવી છે કે તેને યાદ કરી લઈએ અને જવાબ આપી દઈએ. આપણે તો અનુભવ કરવો છે. અનુભવ કરવા માટે પહેલાં માનસના, આપણી ચેતનાના 4 મોટા મોટા ખંડ જે આપણી અનુભૂતિ પર ઉતરવા શરૂ થઈ જશે તેને તો સમજીએ અને તેને અનુભૂતિ પર ઉતારીએ. માનસના મોટા મોટા ખંડ કયા છે? માનસનો એક મોટો ખંડ જેને વિજ્ઞાન કહેતા, આજે તો સાયન્સને વિજ્ઞાન કહેવા લાગ્યા, એ દિવસોની ભાષામાં વિજ્ઞાન એટલે કે ચેતના. માનસનો એ ભાગ જે જાણવાનું કામ કરે છે. આપણી આ પાંચેય ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, જીભ, ત્વચા, પાંચે પાંચ નિર્જીવ છે, કંઈ કામ કરી શકતી નથી જ્યાં સુધી આ વિજ્ઞાન તેની સાથે ન જોડાય. આંખનું વિજ્ઞાન આંખની સાથે જોડાય તો કંઈક જોશે, કાનનું વિજ્ઞાન કાનની સાથે જોડાય તો કંઈક સાંભળશે, નાકનું વિજ્ઞાન નાકની સાથે જોડાય તો કંઈક સૂંઘશે, જીભનું વિજ્ઞાન જીભની સાથે જોડાય તો કંઈક ચાખશે, ત્વચાનું વિજ્ઞાન ત્વચા સાથે જોડાય તો કંઈક સ્પર્શનો અનુભવ કરશે. તો આ વિજ્ઞાન જાણવાનું કામ કરે છે. ધારો કે કાનમાં અવાજ આવ્યો તો એટલું જ જાણશે કે કાન પર કંઈક ખટપટ થઈ, કોઈ અવાજ આવ્યો. એટલામાં માનસનો બીજો ખંડ પોતાનું માથું ઊંચકશે. તેને સંજ્ઞા કહે છે, બુદ્ધિ કહે છે. તેનું કામ ઓળખવાનું છે. તેની પાસે અત્યાર સુધીના જેટલા અનુભવ છે, જે યાદદાસ્ત છે, તેના બળ પર ઓળખે છે કે આ શબ્દ તો આવ્યો, કેવો શબ્દ છે, ગાળનો છે, પ્રશંસાનો છે, એમ ઓળખે છે. તેને તેને ઓળખીને જ નથી અટકી જતા, મૂલ્યાંકન પણ કરે છે. ગાળ છે, બહુ ખરાબ, પ્રશંસા છે, બહુ સારી છે. એમ જ રૂપ આવે તો સારું છે, ખરાબ છે, ગંધ આવે સારી છે, ખરાબ છે, રસ આવે સારો છે, ખરાબ છે, સ્પર્શ થાય સારો છે, ખરાબ છે. અને એક બીજી ઇન્દ્રિય છે મન. મનની પણ પોતાની ઇન્દ્રિય છે, એમાં ચિંતન ચાલે છે. તો ચિંતન આવે તે સારું છે, ખરાબ છે, એમ ઓળખે છે, મૂલ્યાંકન કરે છે. એટલામાં માનસનો ત્રીજો ખંડ પોતાનું માથું ઊંચકશે. તેને વેદના કહે છે. આજે તેને સંવેદના કહીએ છીએ. ધારો કે શરીરના સ્તરે કોઈ ઘટના ઘટે, શબ્દ આવે, કાન પર લાગે, તો એ જ વખતે વેદના જાગશે. આખા શરીરમાં પ્રકંપ થશે. જાણે કાંસાના વાસણને ટકોરો માર્યો, આખું વાસણ ઝણઝણવા લાગે, તેમ આખું શરીર ઝણઝણવા લાગશે. આ અવસ્થા આગળ જતાં મોડેથી આવશે, પરંતુ એવું થવાનું જ છે. અત્યારે તો એટલું સમજમાં આવી જશે કે જેવું સંજ્ઞાએ કહ્યું કે આ શબ્દ તો ગાળ છે, તો જે સંવેદના શરીરમાં જાગી હોય તે બહુ દુઃખદ થઈ જશે, બહુ દુઃખદ. કોઈએ ગાળ દીધી લાગશે એવું કે ગાળ દેવાથી મારા મનને બહુ દુઃખ થયું. એ ખરું છે, પણ તારા મનને દુઃખ ત્યારે થયું જ્યારે શરીરમાં એક દુઃખદ સંવેદના જાગી તો આ શરીરની દુઃખદ સંવેદનાને જાણતો જ નથી અને કહે છે મારા મનમાં દુઃખ થયું એટલે દ્વેષ કરું છું. ક્યાં સુધારીશ પોતાને? ઉપર ઉપરથી સુધારીને રહી જઈશ ને? મૂળિયા સુધી કેવી રીતે સુધારીશ ભાઈ? શરીરમાં અનુભૂતિ થઈ, દુઃખદ થઈ તો એ વેદનાએ કામ કર્યું. દુઃખદ થઈ, પ્રશંસા થઈ તો શરીરમાં અનુભૂતિ થઈ, બહુ સુખદ થઈ. આજે તરંગો સુખદ થઈ કે દુઃખદ થઈ તે આ ત્રીજા ભાગનું કામ, વેદનાનું કામ. એટલામાં માનસનો ચોથો ભાગ પોતાનું કામ શરૂ કરે છે, તેને સંસ્કાર કહે છે. સંસ્કારનું કામ પ્રતિક્રિયા કરવાનું. શબ્દ આવ્યો, જાણનારે જાણ્યો, ઓળખનારે ઓળખ્યો, ગાળનો શબ્દ છે. અને સંવેદનશીલ થનારે કહ્યું આ બહુ અપ્રિય છે, દુઃખદ છે. એટલામાં ચોથો કહે છે ન જોઈએ, આ ન જોઈએ દુઃખદ લાગ્યો ને, ન જોઈએ ન જોઈએ તો દ્વેષ પેદા કરે છે. ઉપર ઉપરથી એમ લાગશે ગાળ ઉપર દ્વેષ કરે છે, ગાળ સારી લાગી નહીં, પણ એ તો વિપશના ન કરનારની વાત છે. વિપશના કરવા લાગે, ઊંડાણ સુધી જશે તો સ્પષ્ટ ખબર પડશે કે મેં જે દ્વેષ પેદા કર્યો તે દુઃખદ સંવેદના તરફ કર્યો, ગાળ તરફ નહીં. ગાળ આવ્યા પછી શરીરમાં દુઃખદ સંવેદના થઈ અને ત્યારે મનમાં દ્વેષ જાગ્યો. ન જોઈએ ન જોઈએ ન જોઈએ એ જ રીતે પ્રશંસા થઈ અને તેને કારણે જે તેનું મૂલ્યાંકન થયું બહુ સારું છે અને એક સુખદ સંવેદના થઈ ત્યારે રાગ જાગ્યો. જોઈએ જોઈએ મન રાગ કરવા લાગ્યું. આ સંવેદનાઓને જાણ્યા વગર આપણે કેવી રીતે જાણીશું કે આપણે કર્મ સંસ્કાર ક્યાં બનાવ્યા? આપણા દરેક કર્મ સંસ્કાર સંવેદનાઓના આધાર પર હોય છે. એટલા માટે આ સાધના કરી રહ્યા છીએ કે આપણે આપણા શરીરની સંવેદનાઓને બરાબર જાણતા રહીએ અને આપણે શી પ્રતિક્રિયા કરી રહ્યા છીએ, કેવા કર્મ સંસ્કાર બનાવી રહ્યા છીએ રાગના કે દ્વેષના, તેના તરફ સજાગ રહીએ. સજાગ રહીશું તો સ્વભાવ બદલાવો શરૂ થઈ જશે. આપણે જાણીએ જ નહીં કે સાપે ક્યારે રાફડામાંથી મોઢું કાઢ્યું, બહાર નીકળે, આવે, ફેણ ઊંચી કરે ત્યારે આપણે જોઈએ કે સાપ છે, તો ખતરનાક થઈ જાય ને. તો જ્યાં રાગ જાગ્યો ત્યાં આપણને હોશ જ નથી, તે આપણા માથે ચડી જાય ત્યારે જોઈએ છીએ કે જો આ રાગ જાગ્યો, દ્વેષ જાગ્યો, ખબર જ નથી. માથે ચડી જાય ત્યારે જાણ થાય કે જો દ્વેષ જાગ્યો. આપણે મૂળિયા સુધી આપણો સુધારો કરી શકતા નથી. તો આ જે સંસ્કાર છે એ જ કર્મ છે, એ જ કર્મનું બીજ છે. વિજ્ઞાન તો જાણવાનું કામ કરે છે, તે કોઈ કર્મ બીજ નથી, તેનું કોઈ ફળ હોતું નથી, સંજ્ઞા છે. ઓળખવાનું, મૂલ્યાંકન કરવાનું કામ કરે છે. આ કોઈ કર્મ બીજ નથી, એનું કોઈ ફળ આવતું નથી. વેદના, સુખદ દુઃખદ અનુભૂતિ એ કોઈ કર્મ બીજ નથી, તેનું ફળ આવતું નથી. સંવેદના, સંવેદના આવે, સુખદ આવે અને આપણે રાગના સંસ્કાર બનાવીએ, દુઃખદ આવે આપણે દ્વેષના સંસ્કાર બનાવીએ, તે કર્મ બીજ છે અને તે ફળ આપશે. આપણા માનસના સ્વભાવને, રાગના સ્વભાવને દ્રઢ કરનારો આ સંસ્કાર છે, દ્વેષના સ્વભાવને દ્રઢ કરનારો આ સંસ્કાર છે અને આ સ્વભાવને બદલવાનું કામ અહીં પહોંચીને જ થઈ શકે છે. આ વાત સમજવી જોઈએ કે આ રીતે સંસ્કાર પર સંસ્કાર બનાવતા જઈએ છીએ, બનાવતા જ જઈએ છીએ. ત્રણ પ્રકારના સંસ્કાર હોય છે. એક તો પાણી પરની રેખા જેવા હોય છે, એક બાજુ દોરતા જાઓ બીજી તરફ ભૂસાતા જાય. સંસ્કાર બને કે ખતમ થાય, બને કે ખતમ થાય એની કોઈ અસર ન થાય. બીજો એક સંસ્કાર રેતીમાં દોરેલી રેખા જેવા હોય છે, સવારે દોરો સાંજ સુધીમાં ભૂસાઈ જાય. ત્રીજો સંસ્કાર એવો હોય છે કે જાણે ખડક પર કોઈ ટાંકણા અને હથોડીથી દોરેલી રેખા. ખતમ તો તે પણ થશે પણ તેને બહુ સમય લાગશે. તો જે કર્મ સંસ્કાર પથ્થર પરની રેખા જેવા ઊંડા છે તે જ આપણને નવો ભવ આપનાર, નવો જન્મ આપનાર હોય છે. આખા દિવસમાં એટલા ઊંડા સંસ્કાર પણ કોણ જાણે કેટલા બનાવતા રહીએ છીએ. રાતના ચિંતન કરવા બેસીએ કે આજે દિવસમાં કેટલા કર્મ સંસ્કાર બનાવ્યા, તો માંડ એકાદ અથવા બે યાદ આવશે જે બહુ ઊંડા હોય છે. અરે મેં જે કહ્યું તે નહોતું કહેવું જોઈતું. જે કર્યું એવું નહોતું કરવું જોઈતું. મારે આવો ભાવ નહોતો લાવવો જોઈતો. એક મહિનાને અંતે ચિંતન કરવા બેસીએ કે મહિનાભરમાં પથ્થરની રેખાવાળા કેટલા સંસ્કાર બનાવ્યા. વળી કોઈ એકલ દોકલ જેનો બહુ ઊંડો પ્રભાવ હશે તે યાદ આવશે. એ જ રીતે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, મૃત્યુની ક્ષણે જે સંસ્કાર બહુ ઊંડા હોય, પથ્થરની રેખાવાળા હોય, તે ઉભરાઈને સામે આવશે. આવશે જ, પ્રકૃતિનો નિયમ છે. અને જે સંસ્કાર ઉભરાઈને ઉપર આવે તેના કેવી જાતના તરંગો છે. બધા જ કર્મ સંસ્કાર તરંગો છે, બીજું કશું નથી. નરકના તરંગો છે કે સ્વર્ગના તરંગો છે કે બ્રહ્મલોકના તરંગો છે, બહુ સુખદ તરંગો છે કે બહુ દુઃખદ તરંગો છે, કેવા તરંગો છે તેવા તરંગોની તરફ ખેંચાતો જશે. પોતાની મેળે ચુંબકની જેમ ખેંચાતો જ જશે. પ્રકૃતિના બાંધેલા નિયમ છે. મૃત્યુને ટાણે કેવો સંસ્કાર જાગ્યો, પથ્થરવાળો જાગ્યો, કાંકરાવાળો જાગ્યો, તો નીચે તરફ ખેંચાતો જ જશે. માખણ જેવો હળવો ફૂલ જાગ્યો તો ઉપર તરફ ખેંચાતો જ જશે. સાધના એટલા માટે જ કરવાની છે કે મરતા આવડી જાય, મરવાની કળા આવડી જાય. મરે તો બધા જ છે, વિપશ્ચી પણ મરશે જ. અત્યાર સુધી જેટલા સમાચાર મળ્યા અને જેટલા કોઈ વિપશ્ચી મર્યા તેમાં કોઈ એકાદ કિસ્સામાં સંદેહ હોઈ શકે છે. બાકી બધા જ કિસ્સામાં વિપશ્ચના કરનાર એક વ્યક્તિ પણ મૂર્છિત અવસ્થામાં મરતી નથી. બહુ જાગ્રત રહીને મરશે, ભયભીત થઈને મરશે નહીં, બહુ નિર્ભર થઈને મરશે, વ્યાકુળ થઈને મરશે નહીં, હસતા હસતા મરશે. અરે શાની વ્યાકુળતા, શાનો ભય? પ્રમોશન થઈ રહ્યું છે ને, ડિમોશન થાય તો રડે. જાગૃત રહેશે અને સ્પષ્ટ ખબર પડશે, જો પ્રમોશન થઈ રહ્યું છે, પ્રમોશન થઈ રહ્યું છે. અત્યારે શું જાગ્યું, શું જાગ્યું, એમ જે જાગ્યું તેને જોઈ રહ્યો છે. આ ક્યારે થશે કે જ્યારે જીવન જીવવાની કળા આવડી જશે. મરવાની કળા તેને આવડે છે જેને જીવવાની કળા આવડે છે. જેને જીવવાની કળા નથી આવડતી તેને મરવાની કળા નથી આવડી શકતી. જે બરાબર જીવવાનું ન જાણે દરેક ક્ષણે ભીતર જ ભીતર રાગ જગાડે, દ્વેષ જગાડે. સંવેદના આવે, રાગ જગાવતો રહે, સંવેદના આવે, દ્વેષ જગાવતો રહે. અરે મૃત્યુ ટાણે તો વધારે તીવ્ર સંવેદના આવવાની છે. અને જો તેમાં રાગ જગાવશે, દ્વેષ જગાવશે, તો નીચેની તરફ જ ખેંચાતો જશે ને. કેવી રીતે બહાર નીકળશે? કુદરતના નિયમને, પ્રકૃતિના વિધાનને, નિસર્ગના નિયમોને ખૂબ સારી રીતે સમજીને, નિસર્ગના નિયમોને ખૂબ સારી રીતે પોતાની જાતને, પોતાના સ્વભાવને બદલતા 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 એવી અવસ્થા સુધી લઈ જશે કે મૃત્યુ સુધરી જશે. આ જીવનની અંતિમ ક્ષણ આગળના જીવનની પ્રથમ ક્ષણની જનની છે. આગલા જન્મની પ્રથમ ક્ષણ આ જન્મની અંતિમ ક્ષણનું સંતાન છે. બાપ તેવા બેટા એ જ ગુણ ધર્મ સ્વભાવ લઈને જન્મશે. તો કેવી રીતે આપણો આલોક પણ સુધરે, પરલોક પણ સુધરે? એટલા માટે વિપશ્યના કરી રહ્યા છીએ. માત્ર પરલોક સુધરે, આ લોકમાં કોઈ ફરક ન પડે તો સમજવું વિપશ્યના નથી. પાછી કોઈ ભ્રાંતિ છે, કોઈ કર્મકાંડ છે. સુધારો અહીં થવો જ જોઈએ અને થવા જ લાગશે. જોતા જોતા સુધારો થતો જશે, સુધારો થતો જ જશે. આ સંવેદનાઓને જોતા જોતા બે કામ કરવા લાગીશું. પશ્ચિમની ભાષામાં જેને જાગૃત મન, અર્ધજાગૃત મન, અજાગૃત મન કહે છે. ભારતના મનીષીઓએ એવા શબ્દોનો પ્રયોગ નથી કર્યો, કારણ કે અજાગૃત અચેતન કશું નથી, બધું જાગૃત છે, ચેતન છે. પરંતુ તેમ છતાં એટલું તો કહ્યું કે આ ઉપર ઉપરનું ચિત્ત પરિત ચિત્ત છે, નાનું એવું ચિત્ત છે, અને બાકીનું વધુ મોટું ચિત્ત, અને બંનેની વચ્ચે બહુ મોટી દિવાલ છે. ઉપર ઉપરનું ચિત્ત એ નથી જાણતું કે આપણી ભીતર સંવેદના શી થઈ રહી છે. તે એ નથી જાણતું કે આ સંવેદનાને કારણે આપણે રાગ પેદા કર્યો કે દ્વેષ પેદા કર્યો. હવે બંનેની વચ્ચે જે દિવાલ હતી તે તૂટી જશે. તો પહેલું કામ એ થશે કે આ જે ઉપરવાળું ચિત્ત છે તેને ખબર બધી પડવા લાગશે. જેને અચેતન કહીએ છીએ કે ચેતન કહીએ, બધું ચેતન થઈ જશે, બધું જાગૃત થઈ જશે. આ 3.5 હાથની કાયામાં જે થઈ રહ્યું છે તેને ખૂબ જાણશે, અણજાણ્યું કંઈ નહીં રહે. આ એક બહુ મોટું કામ થશે. જેને અચેતન ચિત્ત કહે છે તેણે આ સંવેદનાઓનો અનુભવ કરીને રાગ પેદા કરવાનો, દ્વેષ પેદા કરવાનો સ્વભાવ બનાવેલો છે અને એ સ્વભાવમાં પોતે કેદ થઈ ગયું છે, તેમાંથી બહાર નીકળી શકતું નથી, આંધળું છે. તેનો આ સ્વભાવ તોડવાનું કામ કરી રહ્યા છીએ. હવે આ અંતર્મનને ખબર પડે છે, જો આ અપ્રિય છે દુઃખદ છે, આ પ્રિય છે સુખદ છે, પરંતુ હવે તે રાગ પેદા કરતું નથી, તે દ્વેષ પેદા કરતું નથી. તે કહે છે કે ભાઈ આને જો, સમતા સાથે જો, થોડી વાર તો જો, ખરેખર નિત્ય છે શું, શાશ્વત છે શું, ધ્રુવ છે શું. જોતા જોતા ખબર પડે છે અનિત્ય છે, નશ્વર છે, ભંગુર છે. અરે જે અનિત્ય છે, ભંગુર છે, વહેલું મોડું સમાપ્ત થઈ જવાનું છે, તે કેટલોય સુખદ કેમ ન હોય, શું રાગ કરવો રે. એ તો ખતમ થવાનું છે. અને દુઃખદ છે, જોતા જોતા ખતમ થવાનું છે, મોડું થાય વહેલું થાય તેની સાથે શું દ્વેષ કરવો, જોતા જોતા સમાપ્ત થઈ જશે. આમ હોશ જાગશે. તો આ કોરી બુદ્ધિના હોશ નથી, અનુભૂતિવાળા હોશ છે. ફક્ત જાગ્રત મન, ચેતન મનના હોશ નથી, ઊંડા ચેતન મનના હોશ જાગે છે. સ્વભાવ બદલાવો શરૂ થઈ જાય છે. બહુ મોટું કલ્યાણ થશે. ભારતની આ સાધના દરેક સંપ્રદાયમાં ફેલાયેલી હતી. હવે તો કર્મકાંડ રહી ગયા. કોઈ માણસ બેસે છે કે હું તો સામાયિક કરું છું. સામાયિક શું હતી ભારતમાં? અંતર્મનના ઊંડાણો સુધી ચિત્ત કેવી રીતે સમતામાં સ્થાપિત થઈ જાય. અરે તું અંતર્મન સુધી તો ગયો જ નથી, તને ખબર જ નથી કે ક્યાં રાગ જાગે છે, ક્યાં દ્વેષ જાગે છે. શું સામાયિક કરે છે રે? ફક્ત આંખ બંધ કરીને બેસી જાય છે અને દુનિયાભરનું ચિંતન કરતો રહે છે, અથવા કોઈ પાઠ કરી લે છે અને કહે છે મેં મારી સામાયિક પૂરી થઈ ગઈ, મારી સામાયિક પૂરી થઈ ગઈ. તું સમજ્યો જ નહીં ને શું શીખ્યું ભારતના અધ્યાત્મે. ભીતરના ઊંડાણમાં જ્યાં સુખ જાગી રહ્યું છે ત્યાં રાગ નથી જાગી રહ્યો ને, દ્વેષ નથી જાગી રહ્યો ને, સમતા છે ને. એને અનુભૂતિથી જાણશે તો સામાયિક થશે. કોઈ કહે છે હું કાયોત્સર્ગ કરું છું. શું કાયોત્સર્ગ કરે છે ભાઈ? ભારતમાં કાયોત્સર્ગ શાને કહેતા? કાયાનો ઉત્સર્ગ કરે, કાયા તરફ હું મારુંનો ભાવ સહેજ પણ ન રહે. આ કાયા છે, તેનો સ્વભાવ ઉત્પન્ન થવું, નષ્ટ થવું, તેના પર સંવેદના ઉત્પન્ન થાય છે. એમાં હું કહેવા જેવું શું છે, મારું કહેવા જેવું શું છે? આમ કાયાનો ઉત્સર્ગ કરે છે તો કાયોત્સર્ગ થાય છે. હવે તો કર્મકાંડ જ રહી ગયા ને. અનારંભી થાઉં છું. શું અનારંભી થયો ભાઈ? ચિત્તધારા પર રાગનો આરંભ જ ન થવા દે તો અનારંભી હોય છે. તે જાણ્યું જ નહીં કે ચિત્તધારા પર રાગ ક્યાં આરંભ થયો, તે જાણ્યું જ નહીં ચિત્તધારા પર દ્વેષ ક્યાં આરંભ થયો, અને કહે છે અનારંભી થવાની સાધના કરું છું. ક્યાં ભટકી ગયા? ધર્મના નામે ક્યાં અટવાઈ ગયા? હોશ જાગે, ભીતર જોવાનું શરૂ કરીશું, હોશ જાગશે, બધી વાત સમજમાં આવશે. આ 10 દિવસોમાં એકદમ સંપૂર્ણ થઈ જશો એવો વિશ્વાસ નથી આપતા, એવી આશા નથી બંધાવતા, કારણ કે રસ્તો બહુ લાંબો છે. પણ કેટલોય લાંબો કેમ ન હોય, લાંબામાં લાંબો રસ્તો પણ પહેલા કદમથી શરૂ થાય છે ને. 10,000 માઇલની યાત્રા પણ પહેલાં પગલાંથી, પહેલાં ડગલાથી શરૂ થશે. જે વ્યક્તિએ પહેલું કદમ માંડ્યું તેની પાસેથી આશા કરી શકાય કે બીજું પણ માંડશે, ત્રીજું પણ માંડશે. આમ માંડતા માંડતા પોતાના અંતિમ લક્ષ્ય પર, મુક્તિની અવસ્થા પર પહોંચી જશે. જે બિચારાએ ક્યારે પહેલું કદમ પણ નથી માંડ્યું, ફક્ત ચિંતન મનન કરતો રહી ગયો છે, ભીતરની સચ્ચાઈ ક્યારે જોઈ જ નથી, આજ સુધી ક્યાં રાગ જાગે છે જોયું જ નથી, ક્યાં દ્વેષ જાગે છે જોયું જ નથી, ક્યાં દ્વેષ જાગે છે જોયું જ નથી, ક્યાં વેદના કેવી આવી જોયું જ નથી, એ વ્યક્તિ પાસે કેવી રીતે આશા કરીએ કે એ મુક્ત અવસ્થા સુધી પહોંચી જશે? તો આ 10 દિવસોમાં બહુ નાનું એવું કદમ ઉઠશે, પણ સાચી દિશામાં ઉઠશે અને બહુ કલ્યાણકારી હશે, બહુ મંગલકારી હશે. કામ કરવું પડશે, કોઈની કૃપાથી નહીં થાય, કોઈની અનુકંપાથી નહીં થાય, જાતે મહેનત કરવી પડશે. એક કલાક સુધી બેસશો તો જોશો મોટા ભાગનો સમય તો જૂની ટેવ અનુસાર દુઃખદ લાગે, હાય રે મરી ગયો, બહુ પીડા થાય છે રે, એમાં જશે. બહુ સારું લાગે, રાગ 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 રાગ, વચ્ચે થોડોક હોશ જાગશે, અરે અનિત્ય છે ને, જો અનિત્ય છે ને, દ્વેષ ન કર, રાગ ન કર, એમ તેને અનુભૂતિ પર અનિત્ય છે, અનિત્ય છે જોશે, પાછું ભાન થશે. તો જાણે ઘણો બધો સમય તો પાણી નીચે માથું રહે છે અને ક્યાં વહી રહ્યા છીએ ખબર પણ નથી હોતી, પણ વચ્ચે વચ્ચે માથું પાણીથી ઉપર ઉઠશે અને ચારે બાજુ જોશે. આ બાજુ થપાટો લાગે છે, એ બાજુ થપાટો લાગે છે, પાણીની ઉપર માથું છે. થોડી ક્ષણો એવી મળે છે જ્યારે ખરેખર પાણીની ઉપર માથું છે, બહુ કલ્યાણ થાય છે, બહુ મંગલ થાય છે. આ થોડી ક્ષણો જ ધીમે ધીમે થોડીક સેકન્ડ બની જશે, અભ્યાસ કરતાં કરતાં થોડી મિનિટ બની જશે. કલાક સુધી બેસીશું, કલાક સુધી માથું પાણીની ઉપર છે, બહુ કલ્યાણ થશે. ખરા અર્થમાં સામાયિક કરવા લાગશો, સાચા અર્થમાં કાયોત્સર્ગ કરવા લાગશો, ખરા અર્થમાં અનારંભી બનવા લાગશો, ખરા અર્થમાં સ્થિતપ્રજ્ઞ બનવા લાગશો, વિતરાગ બનવા લાગશો. કામ કરવું પડશે, કામ કર્યા વગર થતું નથી, જાતે કામ કરવું પડશે. વિદ્યા સમજમાં આવી જાય, ન સમજાય તો એકથી વધારે વાર આવીને પૂછો, સ્પષ્ટતા કરી લો, બહુ સારી રીતે સમજીને પછી દ્રઢ નિશ્ચય કરો કે કામ મારે જ કરવું છે. આપણી મુક્તિ આપણે હાથ, આપણું પરાક્રમ આપણો પુરુષાર્થ, કોઈ બીજા આપણને માર્ગદર્શન આપશે, કામ આપણે જ કરવું પડશે. અને જેવા મુક્તિના રસ્તે ચાલવા લાગશું, ધર્મની બધી શક્તિઓ આપોઆપ મદદ કરવા લાગશે. એ પણ પ્રકૃતિનો એક નિયમ છે, આગળ જતાં બહુ સમજમાં આવશે. અત્યારે તો એટલું જ સમજી જઈએ કે આપણે એક એક ડગલું જાતે જ ચાલવાનું છે. વધારે લાંબો રસ્તો છે, રસ્તો મળી ગયો, ડગલા ભરવાની રીત જાણી લીધી, હવે તો ખૂબ કામ કરીએ, ખૂબ જ કામ કરીએ. જે છ દિવસ બચ્યા છે ખૂબ કિંમતી છે, માનવ જીવનના બહુ અણમોલ દિવસ. શુદ્ધ ધર્મ મળી જાય, આવી સાધના મળી જાય જે જડમૂળ સુધી આપણા વિકારોને બહાર કાઢવામાં સહાયક થઈ જાય, અરે વળી અવસર મળી જાય, આવું વાતાવરણ મળી જાય, બીજું શું જોઈએ ભાઈ? કામ જ કરવાનું છે, કામ જ કરવાનું છે. ખૂબ કામ કરીએ, ખૂબ તપીએ અને આપણું મંગલ સાધી લઈએ, કલ્યાણ સાધી લઈએ, આપણી સ્વસ્તી મુક્તિ સાધી લઈએ. જે જે ધર્મને રસ્તે ચાલવા આવ્યા બધાનું મંગલ થાય, બધાનું કલ્યાણ થાય, બધાની સ્વસ્તી મુક્તિ થાય, સ્વસ્તી મુક્તિ થાય. ચાહો તો 5 મિનિટ વિશ્રામ કરી લો, તે પછી ફરી કામમાં લાગીશું. 5 મિનિટ વિશ્રામ કરી લો.